આજે આપણે ફરવાધિરાજ પર્વના એક એક દિવસ જતા જાય છે. ફરવાધિરાજ પર્વના એક એક દિવસ પસાર થતા જાય છે અને આપણને આવેલી આ અમૂલ્ય તક હવે પછીથી એક વર્ષ પછી આપણને મળશે. એટલે જે સમય જાય છે એ સમય વારંવાર આપણને પાછો નથી મળતો. એનો જો આપણને ખરેખર અહેસાસ હોય, આપણને જો ખરેખર એનો વિશ્વાસ હોય તો જ્ઞાની કહે છે એક એક દિવસ આપણે સાર્થક કરી લેવાનો છે. આમાં ઘણા તપસ્વી હશે, આપણે સકળ સંઘને એની ઓળખાણ પણ કરાવવી જોઈએ. તો આજે જેમને ત્રીજો ઉપવાસ છે એવી કેટલી વ્યક્તિ છે? ગભરાઈ નહીં જાઓ ભાઈ, સાંભળો, આજે આજે ન હોય તો હજી આગળ થઈ શકે. એટલે જુઓ, આપણને આખા દુનિયામાંથી સમાચાર આવી ગયા છે કે હજારો લોકો, હજારો કદાચ લાખો લોકો આજે તપના માર્ગે આગળ વધી રહ્યા છે. અને કેટલી બધી વ્યક્તિઓ માસખમણ અને માસખમણથી આગળ તપશ્ચર્યા કરી રહી છે. તેર તેર વર્ષના બાળક, બાર વર્ષના બાળક એવા પણ માસખમણને લગભગ હવે પાંચ દિવસ બાકી રહ્યા એમ માનીને આગળ વધી રહ્યા છે. તો આવા બધા તપસ્વીઓને અહીં બેઠા આપણે હૃદયપૂર્વક એની અનુમોદના કરીએ છીએ, વંદના કરીએ છીએ ને એમની સુખસત્તા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. હું ને તમે એટલા ધન્યભાગી નથી, હું ને તમે એટલા સદભાગી નથી કે આપણને આવી ઉત્તમ પળ, ઉત્તમ તક અને ઉત્તમ અવસર આવ્યા છતાં આપણે તપશ્ચર્યા કરી શકતા નથી. એનો આપણને જરૂર ખેદ થવો જોઈએ. કારણ કે આવી તક આપણે ત્રણ દિવસ થયા એ વાત કરી રહ્યા છીએ કે મનુષ્ય ભવ અતિ દુર્લભ છે અને મનુષ્ય ભવમાં પાછું આપણને જીનનું શાસન મળવું એ એનાથી પણ દુર્લભ છે. અને જીનનું શાસન મળે તો એની અંદરમાં આપણને શ્રાવકપણું અંગીકાર કરવું એ એનાથી પણ દુર્લભ છે. અને કદાચ શ્રાવકપણું અંગીકાર કરીએ તો પણ તપના માર્ગમાં આગળ વધવું એ તો આપણા માટે અતિ અતિ દુર્લભ છે. તો આપણે જીવનની અંદર આવા તપના માર્ગે આગળ કેમ નથી વધતા તેનું આપણે સંશોધન કરીએ તો એમ કહી શકાય કે આપણે પૂર્વે તપશ્ચર્યા કરીને આવ્યા નથી. શું નથી? આજે તમે બહેનો રોટલી વણો છો. પહેલી વખત રોટલી વણી તો કેટલી મહેનત પડી હતી? ઘણી મહેનત પડી હતી અને રોટલી પણ વાંકા ચૂકી થઈ હતી, આકારમાં બરાબર નહીં, સાઈઝમાં બરાબર નહીં, જાડાઈમાં કે પતલાપણામાં પણ બરાબર નહીં એવી રોટલી આપણાથી થતી હતી. પણ જેમ જેમ આપણે વણતા ગયા એમ શું થવા માંડ્યું? એ બરાબર થવા માંડ્યું. તો મને ને તમને આજે તપશ્ચર્યામાં જે અંતરાય છે, તપશ્ચર્યા જે થતી નથી એના કારણો શું છે? કે આપણે પૂર્વે તપશ્ચર્યા વડે આપણા મનને, આપણા કાયાને અને આપણા ભાવને આપણે બરાબર ઘડ્યા નથી. એટલે ભૂતકાળમાં કર્યું નથી, વર્તમાનમાં કરતા નથી, તો હવે આવતા ભાવમાં કરવું આનાથી પણ વધારે દુષ્કર થશે. તો આપણે બધા ભાવના ભાવીએ કે આપણા જીવનની અંદર પણ નાનું મોટું તપ કરવાનો આપણને પણ અવસર આવે. મારા ને તમારા આત્મામાં અનંત વીર્ય, અનંત વીર્ય છે એમ પરમાત્માએ કહ્યું છે. જે તપ ભગવાન મહાવીર સ્વામી કરી શકે, જે તપ આદિનાથ ઋષભદેવ કરી શકે, જે તપ વર્તમાનમાં વિહરતા વીર તીર્થંકરો કરી ગયા અને એના શાસનમાં અનેક અનેક સાધુ સાધુ શ્રાવક ને શ્રાવિકા તપ કરી રહ્યા છે, એવી જ તપ કરવાની તાકાત આપણા આત્મામાં પડી છે. પણ આપણે આપણી ઇન્દ્રિયોને અને શરીરને વશ પડ્યા છીએ એટલે આપણું આત્મવિધ્ય બહાર આવતું નથી. પણ આપણે જો તપસ્વીઓની અનુમોદના કરીએ, તપસ્વીઓની અનુમોદના વડે આપણે આપણી અંતરાય કર્મની બેડીઓ તોડી શકીએ. આવી અંતરાયો કેમ બંધાણી હોય? તો કે તપની અનુમોદના ન કરી હોય અને તપસ્વીના માર્ગમાં સહાયક બનવાને બદલે આપણે અવરોધક બન્યા હોય. આવું જાણીએ જાણીએ મોહ દશાને કારણે આપણું સંતાન નાનું હોય, આપણું બાળક નાનું હોય અને એને તપ કરવાના ભાવ થાય, પણ માને શું લાગે કે મારું બાળક આવું કઠિન તપ ન કરી શકે, એટલે એ કહે છે કે મમ્મી મારે ઉપવાસ કરવો છે. તો આપણે શું કહીએ? ના બેટા એકાસનું કરી લે. એકાસનું કરવાનું કહીએ તો આપણે શું કહીએ? નાના બેટા દેશનું કરને. અને દેશનું કરવાનું તો શું કહીએ કે નાના બેટા તું તારે ત્રણ વખત ખાજે, પણ વચ્ચે વચ્ચે કઈ નહીં ખાતો. એટલે કે આપણે તપના માર્ગમાં ક્યારે અનુમોદના નથી કરી, કારણ કે આપણને જે તપનો મહિમા છે ને એ તપનો મહિમા કેવો હોય એવો આપણે આજ સુધી જાણ્યો નથી. તો આપણે એનો પશ્ચાતાપ કરીએ છીએ કે પરમાત્મા મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી. એટલે કે આવા ધર્મના કામમાં આપણું આત્મવિર્ય સ્ફુરે, આપણું મનોબળ વધે અને આપણા શરીર બળને આપણે આત્મવિર્ય વડે બહાર લાવીને આત્માની અનંત શક્તિનો પરિચય કરીએ એવી ભાવના સાથે અહીં બેઠેલા રશ્મિબેન વગેરે જે તપસ્વીઓને જે પ્રકારે પેલો હોય, બીજો હોય, ત્રીજો હોય, કોઈ પણ પ્રકારે ઉપવાસ હોય, એકાસનો હોય, આયંબિલ હોય કે છેવટ બેસણો કે કોર્સી પણ કરી હોય, તેવા બધા તપસ્વીઓને આપણે વંદના કરીએ છીએ. અને પરમાત્માએ પણ કહ્યું છે ધમ્મો મંગલ મુખિથમ અહિંસા સંજમોતવો દેવા વિતમ નમન સંતિ જસ જમે સયામણો. પરમાત્મા શું કહે છે? જો આખું જગત દેવતાઓને પૂજે છે, આ વિશ્વના જેટલા પણ દેશ હશે, જેટલા પણ ક્ષેત્ર હશે, એ બધા ક્ષેત્રમાં કોઈ ને કોઈ દેવી દેવતા પૂજાતા હશે. પછી એ દેવી દેવતાના નામ ગમે તે હોય પણ દરેકને કોઈ ને કોઈ આરાધ્ય છે. એટલે કે આખું જગત દેવી દેવતાને પૂજે છે. આપણે અહીંયા પણ ક્રિશ્ચિયાનિટીમાં પણ જુઓ તો કેટલા દેવીઓના નામ આપણે સાંભળવા મળશે. અને જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં ત્યાં ગોડની ગોડેસની આ વિકલ્પનાઓ છે. તો હિન્દુ ધર્મમાં તો કેટલા દેવતા કહેવાય છે? 33 કરોડ. કેટલા? 33 કરોડ. એમ કે ગાયનું ચિત્ર બતાવે ને તો કે ગાયમાં તો 33 કરોડ દેવતાનો વાસ છે. કહેવાની વાત એ છે કે આટલા બધા દેવતા, એ બધા દેવતા પણ કોને વંદન કરે છે? તો ભગવાન કહે છે તમો મંગલ મુખિથમ અહિંસા સંજમો તવો દેવા વિતમ નમન સંતિ જસ ધમે સયામણો. એટલે કે દેવતા એને વંદન કરે છે કે જેનું ધર્મમાં મન છે. અને આ ધર્મ કયો? તો કે અહિંસા સંજમો તવો. જેના આત્મામાં અહિંસા રૂપે, સંયમ રૂપે અને તપ રૂપે ધર્મ સમાયેલો છે એવા જીવોને કોણ વંદન કરે છે? દેવતા વંદન કરે છે. દેવતાઓના વિમાન જ્યારે આકાશ માર્ગે જતા હોય એમાં નીચે કોઈ તપસ્વી, કોઈ યોગી, કોઈ સંયમી, કોઈ ત્યાગી એવો આત્મા સાધના કરતો હોય એ વખતે એના પાવન, પવિત્ર અને પોઝિટિવ વાઇબ્રેશનથી દેવ વિમાન પણ સમજી જાય છે. અને આ વિમાન અટકી જાય એટલે દેવતા પોતાનો અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે અને એ અવધિ જ્ઞાનમાં એ જુએ કે સાને કારણે મારું વિમાન અટક્યું છે. તો નીચે એને કોણ દેખાય? આ મનુષ્ય ક્ષેત્ર. એ મનુષ્યના ક્ષેત્રનો કોઈ આવો ઉત્કૃષ્ટ આરાધના કરનારો આત્મા, એ આત્માને જોઈને એના હૃદયમાં અનેરો ભાવ જાગે અને એ વ્યક્તિના વંદન કરવા માટે, એ વ્યક્તિને પૂજન કરવા માટે ઘણી વખત દેવતાઓ સાક્ષાત નીચે પણ ઉતરી આવે છે. અને નીચે ન ઉતરે તો ત્યાં દેખા દેખા તો શું કરે કે આવા મનુષ્યને હું વંદન કરું છું. એટલે ખરેખર અત્યારે આપણે અતિશયોક્તિની આ કોઈ વાત નથી. ભગવાન મહાવીર સ્વામી અને અનંત અનંત જ્ઞાનીઓ કહી ગયા છે કે દેવા વિતમ નમન સંતિ જસ ધમે સયામણો. એટલે જેને અહિંસા છે, સંયમ છે ને તપ છે એવા પ્રત્યેક આત્માના ચરણોમાં દેવતાઓ પણ વંદન કરે છે. તો આવી ઉત્તમ વંદન પામવાની તપ આવી આપણે રોજ દેવોને વંદન કરીએ છીએ ને, અને દેવતામાં અસંખ્યાતા દેવતા જેને વંદન કરે એવી તપ કેટલી, એવી તપ કેટલી દુર્લભ કહેવાય અને આપણને કેટલી અનાયાસે મળી શકે છે. તો આવા દેવતાઓને પણ પૂજનીય વંદનીય એવા તપસ્વીઓના ચરણોમાં ફરી ફરી આપણા કોટી કોટી ભાવ વંદન. અને હવે આપણે મંગલાચરણ રૂપે એક નમસ્કાર મહામંત્ર સમૂહમાં ઉચ્ચારીએ અને એના વડે આપણા આત્માને પવિત્ર કરીએ.
ઓમ નમો હરિહંતાય, ઓમ નમો સીતાણં, ઓમ નમો આયરિયાણં, ઓમ નમો ઉવજાયાણં, નમો લોયે સવસાહુણં, એસો પંચ નમો કારો સૌ પાઉ પરાચરો મંગલાણં ચ સવે સે ભાવૈ મંગલં પરમં ભાવૈ મંગલમ.
સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવા આ પંચ પરમેશ્વરના ચરણોમાં નમસ્કાર સાથે વર્તમાન જીવનમાં આપણને તપની તો તક આપણા હાથમાં કદાચ આવી છે ના આવી, પરંતુ પર્વાધિરાજ પર્વના આ પાવન દિવસોમાં આપણે અહિંસા ધર્મનો અમારી પળ તરીકે, એટલે કે કોઈ પણ જીવોની આપણા વડે હિંસા ન થઈ જાય એવા કલ્પસૂત્ર આદિના ફરમાન પ્રમાણે શ્રાવકના એક કર્તવ્ય તરીકે આપણે પણ 8 દિવસ માટે નક્કી કર્યું છે કે આપણા જીવનમાં આરંભ સમારંભના હિંસાના અને જેમાં આપણને દોષ લાગે એવા તમામ કાર્યોમાંથી આપણે મોટે ભાગે શું લઈ લીધું છે, નિવૃત્તિ લઈ લીધી છે. એટલે આપણે અહિંસા ધર્મની આરાધના કરી છે યથાશક્તિ, જેનાથી પણ જે તપ થતું હશે એ તપ ધર્મની પણ આરાધના કરીએ છીએ. હવે ત્રીજો શબ્દ છે સંયમો, સંયમો. તો આવા સંયમ ધર્મની આરાધના કરવા માટે આપણી પાસે આ પાવન દિવસો આવ્યા છે અને જ્ઞાની મનન તમને કહે છે કે ભગવાનનું શાસન ચારિત્ર વડે ચાલે છે. શેના વડે ચાલે છે? ચારિત્ર વડે ચાલે છે. આ પંચ પરમેશ્વરના પદમાં પણ અરિહંત પરમાત્મા પણ ચારિત્ર ધર્મ પાડીને અરિહંત થયા છે અને આવા જ અરિહંતો અને કેવલીઓ સિદ્ધ ગતિને પામ્યા છે. અને આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો પણ ચારિત્ર ધર્મના આરાધક છે. આ ચતુર્વિધ તીર્થમાંના 2 તીર્થ એવા સાધુજી ને સાધ્વીજી એ પૂર્ણ રીતે ચારિત્ર ધર્મનું આરાધન કરે છે, પણ બાકીના 2 તીર્થ એટલે કે શ્રાવક અને શ્રાવિકા એ સર્વાંગ છે, સર્વાંગી અને સર્વ રીતે ચારિત્ર ધર્મ પાલન કરી શકતા નથી, પૂર્ણ સંયમને આચરી શકતા નથી. કારણ કે ગૃહસ્થ આશ્રમમાં રહેવાને કારણે, સંસારમાં રહેવાને કારણે એમને પૂર્ણ અહિંસક બનવું સંભવિત નથી. તો એવા જીવાત્માઓ માટે પરમાત્માએ અણુવ્રત શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? અણુવ્રત અથવા દેશ વ્રત, અખંડ વ્રત એટલે કે મહાવ્રત. ભગવાને સાધુ ધર્મના જે વ્રત છે એ મહાવ્રત કહ્યા અને શ્રાવકોના જે વ્રત છે એને શું કહ્યું છે? અણુવ્રત કહ્યા છે. તો આખી બુંદીનો એક લાડવો હોય, આપણે બુંદીના લાડુ બને ને, એ લાડુ આખો હોય તો એનો સ્વાદ તમને જે લાગે એ જ સ્વાદ એમાંની એક બુંદીને પણ જો ચાખવામાં આવે તો લાગે કે ના લાગે? આખા લાડુમાં બુંદી વધારે હોય પણ ટેસ્ટની અપેક્ષાએ વિચારો તો જે સ્વાદ આખા લાડુનો છે એ સ્વાદ એક બુંદીનો પણ હોય. એવી રીતે મુનિનો ધર્મ એ આખો લાડુ છે અને શ્રાવકનો ધર્મ એ શું છે? એક બુંદીનો દાણો છે. પણ સ્વાદમાં તો બંને સમાન છે. તો મારે ને તમારે સાધુપણાનો સ્વાદ લેવો હોય, ચારિત્ર ધર્મનો લાભ લેવો હોય અને સંયમ ધર્મની આરાધના કરવી હોય તો જ્ઞાની કહે છે આપણે પણ સંયમના અણુવ્રતમાં આવવું જોઈએ. અને આ અણુવ્રતમાં આવવાની તક માત્ર ને માત્ર મનુષ્ય ભવમાં છે. દેવલોકના દેવતા ધારે તો પણ ક્યારે શું નથી કરી શકતા, સાધુ કે શ્રાવક વ્રત અંગીકાર કરી શકતા નથી. નારકીનો દુર્ભાગી જીવ પણ ગમે તેટલો કાળ બ્રહ્મચારી રહે, ભૂખ્યો તરસ્યો રહે, પારાવાર કષ્ટો ને ઉપસર્ગો સહે તો પણ એ વ્રત નો આરાધક કહી શકાતો નથી. અને તિરંજના ભાવમાં પણ એ સમજણ પૂર્વક વ્રત અંગીકાર તો કરતો જ નથી. કેટલાક જીવોને તિર્યંચ ગતિમાં ગયા પછી જાતિ સ્મરણ જ્ઞાન થાય અને પૂર્વે આચરેલો સંયમ એને યાદ આવી જાય. કેમ કે ચંડકોશિયો એને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એના પરિણામે એને યાદ આવ્યું કે હું એક વખત તાપસ હતો, સાધુ હતો, પણ મેં ક્રોધ કર્યો, પરિણામે મારું સંયમ જીવન લૂંટાયું અને હું ક્યાં આવી ગયો, આશ્ચર્યના ભાવમાં આવ્યો. એટલે એને મૂળ ક્યાં વાવ્યા હતા, મનુષ્ય ભાવમાં, પણ પછીથી ચિરંત ગતિમાં આવ્યો અને એને પૂર્વનું સ્મરણ થયું એ વખતે એને પરમાત્માના નિમિત્તે પરમાત્માના પરમ ઉપકારથી પોતાના જીવનમાં સંસારો ગ્રહણ કર્યો અને આત્માનું કલ્યાણ કર્યું. પણ બધા જ ચંડકોશિયા એટલે કે બધા નાગને કઈ જાતિ સ્મરણ જ્ઞાન થતું નથી. એટલે આવા તિર્યંચના ભાવમાં અપવાદ રૂપે પૂર્વે મનુષ્ય ભાવમાં જેને પાયો નાખ્યો હોય એવા જીવોને કદાચ તપ મળે તો એ કદાચ વ્રતધારી બને. પણ બાકી તિર્યંચ ગતિમાં કોઈને પણ વ્રતના લીધે પાલન કરવાનો લાભ મળતો નથી. હવે રહ્યા કોણ, એકમાત્ર મનુષ્ય એટલે કે આપણો. આવી ઉત્તમ તપ મને તમને મળી છે. આ ભાવની અંદર આપણે જ્યાં સુધી સાધુ વ્રત ગ્રહણ ન કરીએ ત્યાં સુધી આપણે ઓછામાં ઓછું સંયમ વ્રત ધારવા માટે અણુવ્રત અને અણુવ્રતમાં પણ મિનિમમમાં મિનિમમ 14 નિયમની પાલના અવશ્ય કરવી જોઈએ. જો આપણે બધા જ સ્થાનકવાસી હોઈએ, ડેરાવાસી હોઈએ, દિગંબર હોઈએ, ડેરાપંથી હોઈએ, કોઈ પણ હોઈએ, પણ બધાએ 14 નિયમ એવું નામ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. સાંભળ્યું છે ને, જેનો સાંભળ્યું છે ને, અને છતાં પણ આ સાંભળવા છતાં આપણે એને ગ્રહણ નથી કર્યું. ગઈકાલે આપણે વાત કરી કે ટેક્સ ડિપાર્ટમેન્ટની એક ઇમેલ આવી હોય તો આપણે બધા જ ફોર્મ ભરવા બેસી જઈએ અને ટેક્સ ડિડક્શનનો બેનિફિટ લઈએ. ત્યારે પરમાત્મા મહાવિશ્વાની ગૌતમ ગણધર વડે લખાયેલી અને ગુરુ ભગવંતો વડે મોકલાયેલી એવી આ ઇમેલ આપણી પાસે કેટલા વર્ષોથી આવી શકતા આપણે એનો અમલ કેમ નથી કર્યો? શું કારણ હશે બેન? શું ગીતા બેન, શું કારણ છે? કાં તો પ્રમાદ છે અને કાં તો અવિશ્વાસ છે. જો અશ્રદ્ધા મુખ્ય છે, શંકા મુખ્ય છે કે આવું તે કઈ લાભનું કારણ બનતું હશે. તો જ્ઞાની કે છે આજે પરમાત્માના 52 ચરણે પર્વાધિરાજ પર્વના પવિત્ર દિવસોમાં પરમાત્માને શરણે જઈને કબૂલ કરીએ, હે પરમાત્મા, તારા માર્ગમાં મેં આજ સુધી શંકા કંખા વિચિકિત્સા પરપાસન પ્રશંસા ને પરપાસન સંતો એટલે જે દર્શનના અતિચાર બતાવ્યા છે, શ્રદ્ધા ગુણનો ઘાત કરનારા એવા આજે શંકા આદિ 5 અવગુણો છે, 5 અતિચાર છે, એનું હમણાં આપણે પ્રતિક્રમણ કરીએ ને કે હું શું કરું છું, મારા આ પાપને ઓસરાવું છું, હું મારા પાપનું પ્રાયશ્ચિત કરું છું. તો આ એક ભોગ એક જન્મ આપણે હવે આ શંકામાંથી ને સંશયમાંથી મુક્ત થઈ જવું છે. જો આપણી પાસે ઉપાય 2 જ છે, કાં આપણે જ્ઞાની થઈએ અને નહીં તો જ્ઞાનીના કારણે થઈએ. આ ભાવમાં આપણે કેવલી થઈ શકવાના નથી, આ ભાવમાં આપણે 14 પૂર્વધર થઈ શકવાના નથી. એટલે કે કેવલી ન થઈ શકીએ, શ્રુત કેવલી પણ ન થઈ શકીએ, પૂર્વધારી આપણે થવાના નથી. તો હવે આપણી પાસે એકમાત્ર બીજો વિકલ્પ બચે છે. આ બધું જ્ઞાન આમ જ છે, સત્ય છે, આ પ્રકારે જ ભગવાને કહ્યું છે. એ કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? કાં તો કેવલ જ્ઞાન, કાં કે ઉત્પૂર્વ નું જ્ઞાન, તે તો આપણા માટે સંભવિત નથી. તો બીજો વિકલ્પ શું છે કે આપણે જ્ઞાની ના કારણે જઈએ. તો આ જ્ઞાની ના કારણે જઈને આપણે નક્કી કરીએ છીએ કે પરમાત્મા મારી બુદ્ધિ નો માપદંડ બહુ ટૂંકો પડે છે. પરમાત્માને માપવા માટે આપણી બુદ્ધિ અતિ નાની છે. કોઈ નિમક મીઠું એની પૂતળી બનાવીને એને દરિયાનું માપ લેવા મૂકે, એમાં અંદર ઉતારે, તમે નિમકની મીઠાની પૂતળી બનાવો અને એને દરિયામાં મોકલો કે જા તું દરિયાનું માપ લઈ આવ, તો શું થાય બેન? એ પૂતળી સ્વયં ઓગળી જાય, પણ એ દરિયાનું માપ લઈને પાછી આવે એમ મારીને તમારી બુદ્ધિ મીઠાની પૂતળી છે. અને પરમાત્માનું જ્ઞાન અફાટ મહાસાગર છે. એમાં આપણે આ પૂતળીને ઉતારશું તો એ પૂતળી સ્વયં ઓગળી જશે, કોવાઈ જશે, વિલીન થઈ જશે, પણ એ દરિયાનું માપ આ ભાવમાં તો લાવી નહીં શકે. તો હવે આપણે આ ભાવમાં પરમાત્માના શરણે જઈએ છીએ, જ્ઞાનીના શરણે જઈએ છીએ. આવા પરમ પિતા પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણે કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. આવા પરમ પિતાએ એ આપણને આ નિયમ આપ્યા, જેમણે આ 14 નિયમ આદિ ધારણા કરવાનો માર્ગ બતાવ્યો, એનો ભાવ આ ભાવની અંદર આપણે સુકામ સ્વીકારવો. એને માટે ગુરુ ભગવાન તો આપણને સમજાવે છે કે આ નિયમ ધારવા માટે તારી પાસે અનેક કારણ છે. પહેલું કારણ એ છે કે વીરના વારસ બનવા માટે. તેને માટે પરમાત્મા મહાવીર સ્વામી એક વિલ કરી ગયા છે, એક વસિયત નામું કરી ગયા છે. વીર વિતરાગની એક વસિયત છે, એમાં લખ્યું છે કે મારો વારસો ચતુર્વિધ તીર્થને મળશે. બરાબર, ચતુર્વિધ તીર્થ એટલે કોણ? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તો આપણે શ્રાવક છીએ ખરા? જો શ્રાવક કુળમાં જન્મ્યા એટલે દ્રવ્યથી શ્રાવક કહેવાય, વ્યવહારથી શ્રાવક કહેવાય. પણ જ્યાં સુધી વ્રત ધારણા ન કરીએ, નિયમ ધારણા ન કરીએ, ત્યાં સુધી આપણે ભાવ શ્રાવક કહેવાય નહીં. નિયમ ધારણા કર્યા પછી પણ દ્રવ્યથી વ્રત ધાર્યા કહેવાય. ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક એને ભાવમાં ન બેસાડી ત્યાં સુધી ભાવ શ્રાવક પણ ન કહેવાય. એટલે આપણે વર્તમાનમાં શું કરવું છે, દ્રવ્યથી ને ભાવથી શ્રાવક પણ અંગીકાર કરી અને પરમાત્માની મિલકતનો આખે આખો વારસો આપણે ભોગવવો છે. હવે સમ્યક રત્નને સાચવવાની કળા શીખવા માટે તમારી ને મારી શ્રદ્ધા હોય, તમારી ને મારી વિશ્વાસની વાત હોય કે આ વસ્તુ કરવાથી આપણા કર્મનો અંત આવશે અને નવા આવતા કર્મ બંધ થઈ જશે, જો આ શ્રદ્ધા આપણી હોય તો આપણે આ શ્રદ્ધાને ટકાવવા માટે શું કરવું જોઈએ? આપણે માનતા હોય કે પાપ રોકવા માટે નિયમમાં આવવું પડે, વ્રત ધારણામાં આવવું પડે, આ માન્યતા છે આપણી. પણ નિયમમાં ન આવીએ, વ્રત ધારણા ન કરીએ, તો આ માન્યતા ધીમે ધીમે ઘસાઈ જાય કે ન ઘસાઈ જાય? આ માન્યતા છૂટી જાય કે વર્તમાન કાળ એવો કરે કે તમે ક્યાંય પણ વાત કરજો, ક્યાંય તમે જમવા ગયા અને તમને ભોજનમાં અમુક વસ્તુઓ પીરસવામાં આવી, તરત તમે એને કહેશો કે આ વસ્તુ હું ખાતી નથી, આ વસ્તુ હું ખાતી નથી, તો કહેશે કે તમે ખાતા નથી પણ તમારે પછકામ તો નથી ને? શું પૂછશે બેન? જો તમે એમ કહેશો કે ના ના મારે પછકાર નથી પણ હું ખાતી નથી, તો કે ના તો પછી ખાઈ લે, શું કહેશે? કહેશે કે નહીં કે બેન? પણ જો તમે એમ કહી દેશો કે મારે પ્રત્યાખ્યાન છે, મારે પછકાન છે, મેં બાધા લીધી છે, પછી તમને કોઈ કહેશે તમે ખાઈ લ્યો? તો આપણી શ્રદ્ધા, આપણી માન્યતા, આપણી ભાવના એને ટકાવવા માટે પણ આપણી સમજણને પણ કરી ન પડે, આપણી સમજણ આપણે છોડી ન દઈએ, એટલા માટે પણ શું કરવું પડે કે આપણે એને નિયમના બંધનમાં બાંધવી પડે. એટલે એક તો વીરના વારસ બનવા માટે, બીજું આપણી શ્રદ્ધાને આચરણમાં મૂકવા માટે, અને ત્રીજું પરિગ્રહનું પિંજરું તોડવા માટે. શું? આપણે બધા તેમાં છીએ, પરિગ્રહના પિંજરમાં બંધાયા છીએ. અમર્યાદ ઈચ્છાઓ, અતૃપ્ત આશાઓ અને આપણી આ અનાદિની જે ભોગ તરફની દ્રષ્ટિ છે, મોજ શોખ તરફની દ્રષ્ટિ છે, જીવનની જે અમર્યાદ અપેક્ષાઓ છે, એ બધી અપેક્ષાને નિયંત્રિત કરીને પરમાત્માની આજ્ઞામાં સમાવવા માટે પણ આપણે શું કરવાની જરૂર છે? વ્રત ધારણાની, નિયમ ધારણાની જરૂર છે. જ્યારે પણ કદાચ આપણને પ્લેનમાં મુસાફરી કરવાનું બને છે ત્યારે શરૂઆતમાં જ જ્યારે ફ્લાઇટ છે પ્લેન એ ટેકો કરતી હોય ને ત્યારે જ આપણને એર હોસ્ટેસ સામે આવી નથી એક પછી એક વસ્તુઓ બતાવે છે. પેલા તો કહે છે તમે શું કરો સીટ બેલ્ટ બાંધો. સીટ બેલ્ટ ન બાંધો તો તરત જ આપણને શું કરશે આવીને વ્યક્તિગત રીતે એર હોસ્ટેસ થઈ જશે અને આપણે તો પણ ન બાંધીએ તો પોતે લઈને શું કરી આપશે એ બાંધન આપણા માટે અણગમતું છે કે ગમતું છે. બંધન ગમતું નથી પણ બંધનમાં આપણી સલામતી છે કે નહીં. તમે પ્લેનમાં પણ બેસો કે કારમાં પણ બેસો તો પણ બંધન સ્વીકારવું પડે કે ન સ્વીકારવું પડે આ બંધન શેના માટે છે આપણી સલામતી માટે છે. એટલે આપણી જિંદગીમાં આપણે ખરેખર વ્રતના બંધનમાં નહીં આવીએ તો જોખમ કોને છે આપણા મનોભાવને જોખમ છે. એટલે આ બંધન પાછું બીજું કામ આપણને તરત જ એરો સ્ટેશનનું એ હશે કે આપણને કહેશે કે તમારી સાથે સીટની નીચે લાઈફ જેકેટ મૂકવામાં આવ્યા છે. કહેશે ને ભાઈ કે આ લાઈફ જેકેટ તમારે જરૂર પડે તો શું કરવાના કેવી રીતે પહેરવા એ આપણને બતાવશે. આજ સુધીમાં ભાગ્યે જ કોઈ પ્લેનનો એક્સિડન્ટ થયો છે અને ભાગ્યે જ કોઈને લાઈફ જેકેટનો ઉપયોગ કરવો પડ્યો છે. પણ આપણને જો એમ કહેવામાં આવે કે આ પ્લેનમાં એક પણ લાઈફ જેકેટ છે નહીં એટલે હવે તમારે ભગવાન ભરોસે પ્રવાસ કરવાનો છે તો આપણને મૂંઝવણ થઈ જાય કે ન થઈ જાય બેન? થઈ જાય ને ભાઈ. તો જ્ઞાની મને તમને કહે છે કે આપણને લાઈફ જેકેટનો એટલો વિશ્વાસ છે કે કદાચ એક્સિડન્ટ થયો તો આપણે એમાંથી કૂદી જવું પડે તો સલામત રીતે આપણે ધરતી ઉપર ઉતરશું અને જો લાઈફ જેકેટ નહીં હોય તો આપણને જીવવાનો કોઈ ચાન્સ પણ નહીં રહે. એવી રીતે જ્ઞાની કહે છે કે મારે ને તમારે બધાને આ ભાવમાંથી બીજા ભાવમાં મૃત્યુ રૂપી ફ્લાઇટમાં જવાનું છે કે નથી જવાનું? આ જીવનની યાત્રા કરવાની છે અને એમાં આપણે અહીંથી બીજા જગ્યાએ જવાનું જ છે. એ વખતે આપણી પાસે લાઈફ જેકેટ હોય તો આપણે સલામત ઉતરાણ કરીએ કે ના કરીએ? તો આ વ્રત નિયમ છે એ એક એવું લગભગ લાઈફ જેકેટ છે કે જો તમે ઉતર્યું હોય તો તમારું બીજી ગતિમાં ઉતરાણ થાય એ જગા કોઈ સમુદ્ર ન હોય, કોઈ પહાડી ન હોય, કોઈ બંજર એવી જગા ન હોય પણ તમે સલામત રીતે સરસમાં સરસ એરપોર્ટ ઉપર ઉતરાણ કરો. એટલે કે ન દુર્ગતિમાં તિર્યંજ પણ આવે, ન આપણને નર્ક ગતિ આવે. કોઈ પણ વ્રતધારી જીવ હોય એક પણ નિયમમાં આવ્યો, એક પણ પરમાત્માની આજ્ઞાના અમલમાં આવ્યો, પરમાત્માનું બોન્ડ છે કે આવો જીવાત્મા મૃત્યુ પામે તો એનો ઉતારો કદી નર્કમાં કે તિર્યંજમાં ન થાય. આ માત્ર હાથ જોડવાની વાત નથી, એના કારણે આપણા એવા અનંતા અનંતા કર્મો અટકી જાય છે, આપણો પાપનો આશ્રવ અટકી જાય છે, આપણું પુણ્યનું બળ એટલું વધી જાય છે. પ્રેસિડેન્ટ ઓબામા અહીંથી પ્રવાસ કરવાના હોય અને એને વચ્ચે કદાચ એકાદ રાત ક્યાંય રહેવું પડે તેનો ઉતારો ક્યાં મળે એને? 40-45 ડોલરની મોટલમાં તો ક્યાં મળે? ક્યાં મળે? 5-7 સ્ટાર જે બેસ્ટ હોય ત્યાં મળે ને ભાઈ? કારણ કે એની પાસે સત્તા છે, સત્તાનું પુણ્ય છે, રાજયોગ છે. એટલે જેની પાસે સત્તા હોય, સત્તાનું પુણ્ય હોય, રાજયોગ હોય એવી વ્યક્તિએ વ્યવસ્થા પોતે કરવાની જરૂર નથી હોતી, એની વ્યવસ્થા કોણ કરી નાખે? આખું કન્ટ્રી કરે. એમ જ્ઞાની કે છે વિતરાગનો વારસદાર, મહાવીરનો વારસદાર, જીન સાતનનો, જીન આજ્ઞાનો આરાધક એવો પુણ્યશાળી જીવ જો વ્રતમાં હોય તેનું પુણ્ય કેટલું વધી જાય? એક પ્રેસિડેન્ટ કરતા પણ, એક ઇન્દ્ર કરતા પણ, અરે એક ચક્રવર્તી કરતા પણ એનું પુણ્ય વધારે થાય. કે મોક્ષમાં જતા સુધીના જેટલા પણ ઉતારા કરવા પડે, વચ્ચે જેટલા ભોગ કરવા પડે તે બધા જ ભોગમાં એ જીવાત્મા જો મારો ને તમારો વ્રતની હાજરીમાં એટલે કે આપણે વ્રતભાવમાં હોય અને એમાં જો આયુષ્યનો બંધ પડે તો માત્ર ને માત્ર એક જ ગતિ થાય ને વૈમાનિક દેવની ગતિ થાય. આનું કારણ એટલું જ છે એ વખતે આપણે એટલા બધા પાપથી બચેલા હોય અને એટલા બધા પુણ્યનો બાય પ્રોડક્ટમાં લાભ મળતો હોય કે આપણી ગતિ માત્ર વૈમાનિકની થાય. એક વૈમાનિકનો ભાવ દેવતાનો, એમાંથી ત્યાંથી સેવન થાય એટલે મનુષ્યનો ભાવ, ત્યાંથી પાછો મરીને જો એ વ્રતમાં જ રહે તો પાછો બીજો થાય તો પણ વૈમાનિકનો ભાવ, આવા ઓછામાં ઓછા એકાવતારી જીવને ત્રણ ભવ કહેવાય, અને વધુમાં વધુ થાય તો પણ 15 ભવે, વધુમાં વધુ 15 ભવે નિયમથી આપણો મોક્ષ થઈ જાય. પણ ટકાવવાની વાત છે, સાચવવાની વાત છે, સ્વીકારવાની વાત છે, અને બિલીવ કરવાની વાત છે. સૌથી વધુ તો બિલીવ કરવાની વાત છે. જો આ વિશ્વાસ થઈને મને તમને તો જ્ઞાની કે એક અખતરો કરી દે, અનંતો કાળ ગયો, અનંતા ભવ ચક્રો ગયા, અનંત અધિવ્યાધિ ને ઉપાધિ માં સબળતા સબળતા નર્ક અને કિર્યંચના નિગોદન અને દુઃખ દુર્ગતિ ના ભવો કરતા કરતા અનંતો કાળ કાઢ્યો. હવે આ વ્રત ધારણામાં, આ નિયમ ધારણામાં આવું કશું પણ હાર્ડ નથી, આવું કશું પણ છોડવાનું નથી, આવું કશું પણ મૂંઝાવાનું કે મુશ્કેલ નથી. માત્ર નથી કરતા એ જ છોડવાનું છે. વિચાર તો કરો, આવી કરુણા, આવી ઉદારતા, આવી તક અને આવી પ્રેરણા વિશ્વના કયા ધર્મમાંથી આપણને મળશે? તો આપણે એક કવા જે કટિબદ્ધ થઈને નક્કી કરવું છે કે આ પરિસરમાં આપણે શું બની જવું છે? નિયમધારી બની જવું છે, વ્રતધારી બની જવું છે. એટલા માટે આપણે વ્રત ભાવના તરફ આગળ વધી રહ્યા છીએ. અને પરિગ્રહના પિંજરમાં મેં ને તમે આજ સુધી આત્માને એટલો બાંધ્યો છે, અંદરમાં એટલા મૂંઝાઈ ગયા છે કે આ નિયમ વિના, તૃષ્ણા ઉપર કાપ મૂક્યા વિના આ પરિગ્રહના પિંજરનો અંત આવવાનો નથી. આનંદ શ્રાવક આગળ કરોડો ને કરોડો સોના મોરો હતી, એટલું અઢળક ધન હતું. બધા શ્રાવકો પાસે અનેક પ્રકારનો વૈભવ હતો, તો પણ જ્ઞાની એને અલ્પ પરિગ્રહી કહ્યા. શા માટે કહ્યા? કે એને મર્યાદા કરી હતી. શું કરી હતી બેન? મર્યાદા કરી. જો એક ભિક્ષુક છે ને, એની પાસે એક આટલી નાની પેટી હોય, કદાચ ઉપર છકરું પણ ન હોય, કદાચ રોડ ઉપર સૂતો હોય, એની પાસે ભાંગ્યા તૂટ્યા એક બે વાસણ હોય, અને જર્જરી તેવા એક બે કપડા હોય, અને માત્ર એકાદ તૂટેલું વાસણ હોય, આટલો જ પરિગ્રહ હોય, તો એનો પરિગ્રહ આટલો, પણ એનો આશરો કેટલો? એની પાસે પરિગ્રહ આટલો, પણ એને પાપ કેટલાનો લાગે? તમને કયો કે એનો પરિગ્રહ આટલો જ છે, તેને પાપ એટલાનું જ લાગે ને? કેટલાનું લાગે બેન? 14 રાજલોક નું લાગે. શું કામ લાગે બેન? આપણે વાપરીએ, આપણે ભોગવીએ, અને આપણી પાસે જ હોય એટલાનું પાપ નથી આવતું. પણ આપણે જે વસ્તુ વાપરવા માટે, ભોગવવા માટે અને જેને મેળવવા માટે ઓપન છીએ, એ બધાની જવાબદારી આપણા ઉપર આવે છે. એટલે ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય હોવા છતાં જેટલો આશ્રય આવે, એના કરતા એક ભિખારીને વધુ આશ્રય આવે. કારણ કે જો ચક્રવર્તી સમજદાર હોય અને વ્રતમાં હોય, તેણે કેવી રીતે નિયમ કર્યો હોય કે મારા આ 6 ખંડ સિવાય આ લોકના તમામ પદાર્થોને, તમામ ક્ષેત્રોને હું શું કરું છું? ઓસરાવું છું, છોડું છું. તેને કેટલો આશ્રય આવે? 6 ખંડનો. પણ એક ભિક્ષુ જેની પાસે કશું નથી, એને 14 રાજલોકનો આવે. કારણ કે એને કશું પણ આપવા જાઓ, તે ના નથી પાડવાનો. એટલે જૈન શાસનમાં વસ્તુનો ત્યાગ માત્ર પર્યાપ્ત નથી, આપણે વસ્તુ સાથેના જોડાણનો ત્યાગ કરવો છે. વસ્તુનો ત્યાગ એ ત્યાગ વ્યવહારથી કહેવાય, પણ નિશ્ચય નથી. શું? કે મારે ને તમારે આખા દિવસમાં આપણે 2 જોડી કે 3 જોડી વસ્ત્ર પહેર્યા છે, બરાબર ને? પણ ધારો કે આપણે પછકાણ નતા લીધા, અને એમાં કોઈ કીધું કે ચાલો હમણાં બહાર જવું છે, તો આપણે 4થું વસ્ત્ર પહેરીએ કે ના પહેરીએ? પહેરી લઈએ ને. એટલે એનો અર્થ એ છે કે આપણે ભલે પહેર્યા 2 કે 3, પણ આપણે 4થું પહેરવું પડે તો એના માટે શું હતા? ઓપન હતા. એટલે આપણને એ 4થા વસ્ત્રનો, 5મા વસ્ત્રનો ને આ દુનિયામાં જેટલા વસ્ત્ર છે એ બધાનો આશરો આવે. એટલે જયારે આપણે નિયમ ધારીએ છીએ ને, ત્યારે આપણે વસ્તુ સાથે વૃત્તિનો ત્યાગ કરીએ છીએ. શું કરીએ છીએ? વસ્તુ સાથે વૃત્તિનો ત્યાગ. વૃત્તિ એટલે એનું જોડાણ. આપણે માત્ર વસ્તુ નથી છોડવાની. આજે આપણે તમે ક્યાંય જતા હો, પતિ પત્ની 2 જણા બહાર જાય છે, એમાં રસ્તામાં પતિના હાથમાંથી કશુંક પડી ગયું, બોલેટ પડ્યું કે કદાચ હાથમાંથી કોઈ સાધન પડ્યું, ફોન પડી ગયો. હવે એ વખતે કોઈ અનનોન પર્સન ત્યાંથી પસાર થાય છે અને એને ઉઠાવીને પતિના હાથમાં આપી દીધો, ત્યારે તમે શું કહેવાના? થેન્ક યુ. બરાબર ને? તો થેન્ક યુ કીધું પણ એ જ વખતે બીજી વખત એવું બન્યું ત્યારે કોઈ અનનોન પર્સન નતા, પણ તમારા પત્ની એ જ માત્ર સાથે હતા અને એને પણ ઉઠાવી નાખ્યો, તો તમે શું કહેવાના? કઈ ના કયો સાંભળો. અને ધારો કે એને ન આપ્યું તો શું કયો? મારું ધ્યાન નતું, તને તો ખબર હતી ને કે મારા હાથમાંથી વોલેટ પડ્યું છે, તો તારે આપી દેવું જોઈએ કે ના આપી દેવું જોઈએ? આ શું છે? અપેક્ષા. શું છે? જ્ઞાની કે છે આપણે વસ્તુ નો ત્યાગ માત્ર નથી કરવો, એની સાથે જોડાયેલી અપેક્ષા નો ત્યાગ. શું કરવાનો છે? પદાર્થ સાથે જોડાયેલી અપેક્ષા. આજે આપણી અપેક્ષા એવી છે કે આપણને મળે તો આપણે બધું જ લેવા તૈયાર છીએ. આ તો લેતા નથી, લઈ શકતા નથી. ન લેવાના આપણી પાસે ઘણા કારણ છે, પણ જો આપણને મળી જાય તો આપણે લઈ લઈએ કે ના લઈએ. હમણાં આકાશમાંથી દેવતા ઉતરે અને ગળામાંથી રત્નનો હાર કાઢી ને આપણને આપે તો આપણે લઈએ કે ના લઈએ? જો ભગવાનના શ્રાવક એનું રાત પરમાત્મા બતાવે છે કે થોડા પરમાત્માના શ્રાવક કેવા હતા, જેની પાસે 18 કરોડ સોનૈયા ભલે હોય, એવો શ્રાવક પણ 18 કરોડ સોનૈયા પછી ત્યાં પૂર્ણ વિરામ મૂકીને ઉભો હતો. અને એ વખતે આકાશમાંથી એના તપ ત્યાગને, એના સંયમને, એના મનોબળને, એની શ્રદ્ધાને જોઈને એકવાર ઇન્દ્ર ખુદ કસોટી કરવા આવે, દેવતા ખુદ કસોટી કરવા આવે છે. અને કસોટીમાં આક્રમાક્રી કસોટી પછી શ્રાવક પાર ઉતરે છે એટલે દેવતા ખુશ થઈને કાનમાંથી કુંડળ આપે છે. પોતાના કાનમાંથી કુંડળ કાઢીને શ્રાવકના હાથમાં મૂકે છે અને શ્રાવકના હાથમાં કુંડળ આવતાની સાથે શ્રાવકને લાગ્યું કે જાણે મારા હાથમાં અંગારા મુકાયા છે. એનો હાથ ધ્રુજી ઉઠ્યો અને એને તરત જ એ ગ્રહણ કરેલા કુંડળ સવારે ઉઠીને રાજાના ચરણે જઈને ધરી દીધા. શું કામ ધરી દીધા? કે મહારાજા, આ દેવતા વડે મને પ્રાપ્ત થયા છે, પણ મેં જયારે વ્રત ધાર્યા ત્યારે મેં એમાં આનો આગાર રાખ્યો નહોતો, એટલે મને આ વસ્તુ કલ્પે નહીં. આ દૈવી કુંડળ છે અને તમે પ્રજાવત્સલ રાજા છો, તમને આશીર્વાદ રૂપે જોઈતા હોય તો હું રાજ્યને ચરણે મૂકી દઉં છું. આપણને કોઈ આપે તો આપણે લઈએ કે ના લઈએ? તેને અરે કોઈ જાદુગર આવે ને, આપણને એમ કે હું હવામાંથી કુંડળ લાવી દઉં, હવામાંથી ત્રિશુલ લાવી દઉં, હવામાંથી રુદ્રાક્ષ લાવી દઉં, તો આપણે તો પગમાં શું થાય? લેતી પડીએ કે ના લેતી પડીએ? એની પાછળ પાછળ થઈ ગયો. આપણે વાત કરતા હતા ને કે મારી ને તમારી શ્રદ્ધા, ત્યાગ તપસ્કરણ તો છે નહીં, સંયમ મર્યાદા તો છે નહીં, પણ અપેક્ષાનો કોઈ અંત નથી. કોણ અને શું આપી શકે, કોણ અને શું આપી શકે, મારા ને તમારા અનુભાગમાં ન હોય, આપણા પુણ્યમાં ન હોય, આપણી સત્તામાં ન હોય એવો કોઈ પદાર્થ આપણે કદી ભોગવી શકવાના નથી, કદી પામી શકવાના નથી, અને પામ્યા તો એ ટકી શકવાનું નથી. તો પણ આપણી અપેક્ષાઓને શું નથી? કોઈ અંત નથી. એ પરમાત્મા કહે છે, નશા પરી કહો ઉત્તો, મુચ્છા પરી કહો ઉત્તો. ભગવાન કહે છે તે પદાર્થ પરિગ્રહ નથી, તે વસ્તુ પરિગ્રહ નથી, તે તારી પાસે આવેલી કોઈ પણ સંપત્તિ માત્ર પરિગ્રહ નથી, પણ એના તરફની મૂર્છા, એના તરફની આસક્તિ, એના તરફનો તારો ભાવ, એ શું છે? પરિગ્રહ છે. તો આપણે સાધુ નથી થઈ જવાનું, આપણે ભિક્ષુક નથી થઈ જવાનું, ગૃહસ્થાશ્રમ છોડી નથી દેવાનો. તમે આજે છો, તમારી પાસે જેટલું પણ છે એમાંથી એક તણખલું પણ ઓછું કર્યા વિના તમે અનંત અનંત આશ્રવથી, અનંત પાપથી બચીને, મેરુ જેટલા પાપથી બચીને, રાય જેટલા પાપના અધિકારી રહો છો. આવું પરમાત્માનું વચન છે. તો આપણા મનની તાકાત, મનનું મનોબળ માપવા માટે પણ નિયમમાં આવવું જોઈએ. તમે યાદ કરજો, આજે આપણે અહીંયા બેઠા છીએ, આપણે બધા એમ માનીએ છીએ કે આપણી હવે કઈ બહુ લાંબી ઈચ્છાઓ નથી, પણ હમણાં એમ કહેવામાં આવે ને કે ચાલો તમારી કેટલી ઈચ્છા છે કાગળ ઉપર મૂકો. કેટલાક બેન તમારી પાસે કેટલા 100 તોલાનું છે? 500 તોલા છે, બરાબર ને? ધારો કે 500 તોલા છે. હવે હમણાં તમને કોઈ કહે કે 500 તોલાથી વધુ તમને વાપરવું નહીં, તમે ત્યાં ત્યાં હા પાડી દેશો કે મગજમાં વિચાર આવશે કે કદાચ બા કઈ કાપી ગયા હશે તો રખેલ ડાયમંડ ના ટોપ મારા માટે મૂકી ગયા હશે તો હું તો અહીં મર્યાદા કરી લઈશ, અને મને ક્યાંકથી વારસો આવી જશે તો મારે તો નહીં લેવાય. એટલે કે શું, આમ તો મારી 200 છે પણ 500 ની છૂટ રાખું. શું કહે બેન, આ મર્યાદા કરી કે મર્યાદા વધારી? વિચાર કરો, આપણી પાસે આજે 5-10 મિલિયન નહીં હોય, હોય તો ઠીક છે પણ ન હોય તો પણ આપણને હમણાં પૂર્ણ વિરામ મૂકવાનું કહે કે તમે ફૂલ સ્ટોપ મૂકો કે તમારે કેટલા સંપત્તિના માલિક રહેવું છે. આપણે જેટલી છે એટલા ઉપર ફૂલ સ્ટોપ મૂકશું કે અવેલેબલ કેટલું થાય એની વિચારણા કરીને ફૂલ સ્ટોપ મૂકશું. વિચારો, આપણી તૃષ્ણાનો કૂવો કેટલો ઊંડો છે આપણને માપવાની તક મળશે. બે જેવું લખવા બેસો ને આપણને ખબર પડશે કે અંદરમાં કેટલી ઈચ્છાઓ ભરી છે, અંદરમાં કેટલી ઝંખનાઓ ભરી છે. નાની કે છે, કામે કમાહી કમી અંગ દુઃખમ. તારે સુખી થવું છે, દુઃખ ઘટાડવું છે, તૃષ્ણા ઘટાડ, ઈચ્છા ઘટાડ, કામના ઘટાડ. એક ઈચ્છા હોય અને એક પૂરી ન થાય તો એકનું દુઃખ થાય, અને 5 ઈચ્છા ન હોય અને 5 પૂરી ન થાય તો દુઃખ કેટલા ગણું થાય? 5 ગણું થાય. તો દુઃખ ઘટાડવા શું ઘટાડવું? ઈચ્છા ઘટાડ. ઈચ્છા ઘટાડવા શું કરવું? નિયમન કર, સંયમ કર, નિયમમાં આવ, બંધનમાં આવ. તો મારા તમારા જીવનમાં પરમાત્મા કહે છે કે આ રાહુ થી પણ કઠોર પકડ છે. આ મોહની પકડ છે ને, તૃષ્ણાની પકડ છે ને, એ રાહુ નું બ્રહ્માંડ તો 7.5 વર્ષ આવે ને, 7 સતી પનો થી તમે કહો છો ને, તો પણ 7.5 પછી તો ચાલી જાય, અને પાછી જિંદગીમાં 30 વર્ષે એક વાર આવે. કારણ કે શનિ છે એટલે 2.5 વર્ષ સુધી સ્લો 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 ચાલે, બીજા બધા ગ્રહો જલ્દી ફરે છે. શનિશ્ચર નામ એટલે જ છે, શનિ હિ ચરતી, ધીમે ધીમે ચાલે. તો એ ધીમો ધીમો ચાલે ને તો આપણને આવીને કદાચ કનોતીમાં બેસી જાય શનિ, તો 7.5 વર્ષ રહે, પણ પાછો 30 વર્ષ સુધી રોકાતો નથી. ત્યારે આપણે જે આ મમતાની પકડ છે, ઈચ્છાની પકડ છે, તૃષ્ણાની પકડ છે, એ પકડ તો ક્યારેય પણ મજબૂત એવી પકડે છે કે 7.5 વર્ષે પૂરી થઈ જાય ખરી. એનો કાળ કેટલો? અનંતો. તો એમાંથી આપણે છૂટવું છે દ્રઢ ધર્મી ને પ્રિય ધર્મી બનવા માટે. આપણે પ્રિય ધર્મી છીએ ભાઈ, આપણને ધર્મ પ્રિય છે. વિચારીને કે છે કે આપણે પ્રિય ધર્મી હોય તો શું કહેવાય? કે ધર્મ પ્રિય છે. આપણને સંતાન પ્રિય છે કે નહીં બેન? હે, અને ધન પ્રિય છે કે નહીં? એ કેવી રીતે ખબર પડે? ખબર કે ધન દિવસે ગમે ને રાત્રે ગમે, સવારે પણ ગમે ને સાંજે પણ ગમે. બાળક પણ, સંતાન, સ્વજન, સ્નેહી, એ બધા આજે ગમતા તન કાલે ગમશે, અને આ શરીર પણ 24 કલાક ગમે. તો જે 24 કલાક ગમે ને એ આપણને ગમ્યું કહેવાય, જે સતત ગમે એ આપણને ગમ્યું કહેવાય. ધર્મ આપણને કેટલો ગમે, ક્યારે ક્યારે ગમે? પર્યુષણમાં ગમે. 24 કલાક ન ગમે, રાતના 2 વાગે અચાનક તમને કોઈ ફોન કરે, ભાઈ બેઠા છે ને પાસે, એ તમને વિડીયો લઈને બેઠા છે, એ હમણાં કઈક શોધે છે ઉત્તરાધ્યાય આગમ માંથી. હવે ધારો કે એને રાતના મળી જાય કે આ ગાથા છે ને એનો આટલા અધ્યયનનો આ પાઠ છે, અને એને વિચારે ઉત્સાહ આવી જાય કે લક્ષભાઈ ને ફોન કરું કે લક્ષભાઈ આ ઉત્તરાધ્યાયના 30મા અધ્યાય 36મા અધ્યાયની 30મી ગાથા છે, તો લક્ષભાઈ રાતના 2 વાગે ફોન આવે, શું કયો? તમને આપી દો ને, તમને આપી દીધું. હવે ધારો કે રાતના 2 વાગે તમારી કોઈ પાર્ટી હોય, અને એની પાસે તમારે ચેક લેવાનો હોય, અને પાર્ટી ફ્લોરિડા આવી હોય, અને અર્લી મોર્નિંગ એની ફ્લાઇટ હોય, અને તમને ફોન કરે સતીશભાઈ કે મિસ્ટર આ ચેક લઈને મારે પાછું જવું પડશે, કારણ કે રાતના 2 વાગી ગયા છે ને મારે તો હવે તરતમાં ફ્લાઇટ છે, તો શું કરવું? તમે શું કહો? હું આવું છું. જુઓ, ત્યારે એને એમ કહ્યું કે અત્યારે રાતના 2 વાગે ક્યાં ફોન કરે ભાઈ, મને સુવા દે શાંતિથી. ચેક તો આવશે મને પણ આ ચાલશે ન ચાલે બેન, કારણ કે ધન આપણને પ્રિય છે, ધર્મ આપણને પ્રિય નથી. તો જ્ઞાની કહે છે દ્રઢ ધર્મી પ્રિય ધર્મી બનાવે છે. આપણે સંસારમાં છે ને ભાઈ, બધી વસ્તુ આપણને ઉત્તમ ગમે, શ્રેષ્ઠ ગમે, પણ જયારે વ્રત પછખાની વાત આવે ને એટલે આપણે સાધુ ભગવંત આગળ એવા તો આમ ગરીબડા થઈ જાય. ગુરુદેવ બહુ હાર્ડ પછાણ નહીં આપતો, અમારાથી થાય એટલા જ આપજો, બહુ કડક પછાણ નહીં આપતા. અને જગત માંથી વસ્તુ જોતી હોય તો અમને બેસ્ટ આપજો, બરાબર ને? જુઓ આપણે દુનિયાનું બધું બેસ્ટ ગમે, પણ ધર્મ નું બધું જ નીચું ગમે. આપણાથી તો અથાય તો ન થાય, પણ 8 દિવસમાં જો વ્યા થાય તો ઘણું શું. અને પાછા આપણે આપણે દ્રઢ ધર્મ ને પ્રિય ધર્મ, નાની કે છે દ્રઢતા લાવવી છે, પ્રિયતા લાવવી છે. શું બનવું છે? ધર્મ પ્રિય બનવું છે. શ્રાવક દ્રઢ ધર્મી હોય, પ્રિય ધર્મી હોય. આપણી જાતને પૂછવાનું છે કે ખરેખર આપણે ધર્મમાં દ્રઢ છીએ. પાર્ટીમાં 2 વાર કોકે આગ્રહ કર્યો અને કાંદા વાળા બીજા ખાઈ લીધા, આવું બને કે ના બને બેન? તો કે આપણે માટે જુદું કરવું પડે. શું કે ત્યાં જાય ને બીજાને કેટલી અગવડ પડે? અરે બીજાની અગવડ માટે કે તારી વૃત્તિ માટે? ખરેખર બીજાની અગવડ માટે ખાય છે તો કાલ સવારે મીટર છે ત્યાં આપણે જાગશું, તેની અગવડ માટે આપણે કોમ્પ્રોમાઇઝ કરશું. તો જ્ઞાની કે છે બીજાની ફરગેટ અબાઉટ વર્લ્ડ, દુનિયામાં ભૂલી જા, તારા આત્માનો વિચાર કે આજે તક છે તારી સામે, આજે તક છે તારી સામે કે તારી જાતને તપાસી લે કે તારા આત્માની અંદર ધર્મ પ્રત્યે કેટલો ભાવ છે. તો જ્ઞાની કે છે સાધુ 18,000 પાપ છોડે, શ્રાવકના 18,000 પાપ ખુલ્લા હોય, માત્ર 1,000મું પાપ મિથ્યા દર્શન શલ્ય બંધ હોય. કયું હોય? શ્રાવક મિથ્યા દ્રષ્ટિ ન હોય, બાકીના 17 પાપ ખુલ્લા હોય. પણ એ 17 પાપની મર્યાદા કરે. શું કરે? 17 પાપની મર્યાદા કરે. એટલે હવે આપણા જીવનની અંદર આવી મર્યાદા કરવાનો અવસર આવ્યો છે અને આપણે મર્યાદા તરફ આગળ જઈ રહ્યા છીએ. બહુ જ આસાન છે ખરેખર. તમે સાંભળ્યા પછી ને જાણ્યા પછી એમ લાગશે કે વી આર ઓલરેડી લેટ, આપણે ઓલરેડી મોડું કર્યું છે, હવે મોડું નથી કરવું. તમારી પાસે જે પેપર છે એ જો ઘરે મૂકીને ન આવ્યા હો, કારણ કે બહુ મહત્વનું ન હોય એમ માનીને ઘરે મૂકી આવ્યા હતો, બરાબર છે ને બેન? તો જે ન હોય તો બાજુમાં હોય એની પાસે જોજો. આપણે તો 2-4 શબ્દ જ આવવાના છે 1 દિવસમાં. તો આ નિયમો દરરોજ 1 દિવસ માટે લેવાના છે. વિતરાગ પ્રભુની આજ્ઞામાં આવવા માટેના આ 14 નિયમ છે, એમાં આપણે આ નિયમ 1 દિવસ માટે લેવાના છે. અને ધારીએ તો આપણે 1 દિવસને કન્ટિન્યુ કરીને હંમેશ માટે પણ લઈ શકીએ છીએ. આ નિયમ એ આપણા 7મા વ્રતનો એક ભાગ છે. 7મું વ્રત કયું છે? ઉપભોગ પરિભોગ નિયમન. એટલે આપણા જીવનની અંદર રોજ વપરાશની જે ચીજો છે એ વપરાશની ચીજોમાંથી આપણે કેવી રીતે અનંત આશ્રવ રોકીને આત્માનું કલ્યાણ કરી શકીએ એના માટે આપણે વિચારવાનું છે. તેનું લક્ષ્ય શું છે? તો કે વૃત્તિ વસ્તુ સાથે વૃત્તિનો ત્યાગ, ઈચ્છાનો ત્યાગ, જળ પૂજનની આસક્તિ ઓછી કરવાનો પ્રયત્ન અને પાપ સંજ્ઞા સાથે જોડાણનો ત્યાગ. આટલા શબ્દોનો મૂક્યા છે. તેનો મિનિંગ હું આપને કહું છું કે વસ્તુ સાથે વૃત્તિનો ત્યાગ. હમણાં કીધું ને માત્ર પદાર્થને જ છોડવાનો. આપણું જીવન એવું છે કે તમે એક વખત વસ્તુ છોડો ને એટલે એની સાથે વૃત્તિ છૂટવા માંડે. સમજી લો કે તમે 1 અઠવાડિયા માટે લીલોતરી નથી ખાવી, આટલું જ નક્કી કર્યું, તો હવે 8 દિવસમાં તમને લીલોતરીનો વિકલ્પ આવે છે? નહીં આવે. જુઓ આપણને વિકલ્પો કદી શકતા નથી, પણ એનું કારણ શું છે? કે આપણે ઓપન છીએ, આપણે ખાઈએ છીએ, વાપરીએ છીએ, ભોગવીએ છીએ. પણ જેવું મન ઉપર પૂર્ણ વિરામ મૂક્યું ને નક્કી કર્યું કે મારે આ વસ્તુ કરવી નથી, એટલે એ વસ્તુ આપણે 1 દિવસ માટે છોડીએ ને, તો 1 દિવસ માટે વિકલ્પો શાંતિ જાય. 1 અઠવાડિયા માટે છોડીએ તો ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી વિકલ્પ ના આવે, પણ 1 વર્ષ માટે છોડી દઈએ તો આપણને આખા આજે આપણે ખાલી માંસાહાર લ્યો, મીઠ લ્યો, આપણે મીઠ નથી ખાતા બેન. તમારે ગમે એટલા કૂપન આવશે, બાય વન ગેટ વન ફ્રી નહીં, પણ બાય વન ગેટ ફાઈવ ફ્રી. ધારો કે એમ પણ આવે તો પણ તમે એ કૂપન સામે જોવાના. આ વિકલ્પ કોને બંધ કરાવ્યા, કેવી રીતે બંધ થયા? માત્ર ને માત્ર તમે ત્યાગ કર્યો, તમે મન ઉપર બંધન મૂક્યું, તમે મનને નિયમમાં બાંધી, એટલે બધા જ વિકલ્પો સામ થઈ ગયા. આપણે બોલીએ છીએ કે મન ચંચળ છે, મનમાં તો વિચારો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. શા માટે ચાલે છે? કારણ કે આપણે ઓપન છીએ આ સંસાર માટે, આપણે ઓપન છીએ એટલે આપણા મનમાં આટલા વિકલ્પો આવે છે. તો જ્યારે આપણે એકાગ્ર થવું છે, જ્યારે આપણે સાધનામાં સ્થિર થવું છે, તો જ્ઞાની કહે છે સૌથી આસાન રસ્તો, સૌથી સહેલો રસ્તો એ છે કે તારા વિકલ્પો બંધ કરવા માટે પદાર્થ સાથેનું જોડાણ કાપી નાખ. આપણે ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી જતા અત્યારે. વર્લ્ડ ટૂરમાં ગમે તેનો સમાવેશ તમે કરશો, પણ એમાં તમને ચંદ્ર કે મંગળનો વિકલ્પ આવે છે? કેમ નથી આવતો? કારણ કે આપણે એ વિકલ્પ બંધ કરી દીધો છે કે અત્યારે મારે કઈ ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જવું નથી. તો આપણે આ પ્રેક્ટિકલ લાઈફમાં જુઓ કે તમે જેનો ત્યાગ કર્યો એના વિકલ્પ કામ થઈ ગયા કે ન થઈ ગયા. તો જીવનની અંદર આપણે ધર્મની એકાગ્રતા કેળવવી હોય, ધ્યાનની એકાગ્રતા કેળવવી હોય, સ્વાધ્યાયમાં એકાગ્રતા કેળવવી હોય, કે શાંતિથી સુઈ શકવું હોય. આપણે મનની અંદર સબકોન્શિયસમાં પડેલા બધી ભૂતાવળો આપણને ઊંઘમાં પણ શાંતિ લેવા નથી હોતી. ભૂતકાળમાં અનંત વસ્તુ કરીને આવ્યા છીએ, વર્તમાનમાં કરી રહ્યા છીએ, હજી પણ કરવા માટે આપણું મન ઓપન છે એટલે સતત સૂંઠ્યા કરે છે, એનો ચક્રાવો મગજમાં ચાલે છે. તો વૃત્તિ સાથે વસ્તુનો ત્યાગ અને ઈચ્છાનો ત્યાગ. એક વાર આપણે એક વસ્તુની આપણા મન સાથે ઈચ્છાનો નકાર કર્યો કે આજે મારે આ નથી કરવું, એટલે બીજી વાર એ ઈચ્છા આખા દિવસમાં આપણને જન્મશે નહીં. આજે આપણે સમત્સરી સુધી મોટા ભાગના લોકોએ નિયમ કર્યો છે કે આજ દિવસ આપણે ક્યાંય ફરવા ફરવા જવું નથી. સન્ડે નો પ્રોગ્રામ છે ક્યાંય બેન? નથી ને? તો વિકલ્પ આવશે, નહીં તો ફ્રેન્ડ નો ફોન આવે એની રાહ જોવાય કે ના જોવાય. એકબીજાને પૂછે આ સન્ડે નો શું પ્રોગ્રામ છે. ભાઈઓ તમે પણ સેટરડે સન્ડે, એમાં ખાસ કરીને ફ્રાઈડે એવું નહીં, એટલે જુમે કી રાત, બરાબર ને? હવે તો બધાની ઉંમરે ના પાડી દીધી છે એટલે થોડું થોડું નિયમન થયું છે બેન. પેલા તો રાતના બે વાગતા ઘરે આવતા, પણ સ્વાધ્યાયમાં એક વગાડ્યો હોય બે વાગે ઘરે પહોંચવાનું હોય તો બીજે દી હડતાલ થઈ જાય. લક્ષભાઈ આ ચલાવવું છે 12 વાગ્યા સુધી? પણ કહેવાની વાત એ છે કે જીવનમાં મેં ને તમે અમર્યાદ રીતે જીવન જીવ્યા છીએ, એના પરિણામો આપણે જાણીએ છીએ કે આપણે ને આપણે અશાંતિ ઉભી કરી હતી. તો હવે ઈચ્છાનો ત્યાગ, જળ પૂતગલની આસક્તિ ઓછી કરવાનો પ્રયત્ન. આને કારણે શું થાય કે આપણે નથી વાપરતા, નથી ભોગવતા, નથી વાપરી શકવાના, નથી બધું ભોગવી શકતાના, પણ તો પણ દુનિયાના તમામ પદાર્થો સાથે આપણી આસક્તિ બની રહી છે, આપણી આસક્તિનો દોર તૂટતો નથી. એટલે પાપ સંજ્ઞા સાથેની જોડાણનો ત્યાગ. આ સંસારમાં પરમાત્મા કહે છે કે 18 18 પાપથી આ સંસારનું ચક્ર ચાલી રહ્યું છે. એ બધી સંજ્ઞા સાથે આપણું જોડાણ છે. પ્રાણાતિ પાપ, મૃષાવાદ, અદત્તા દાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, આ બધી પાપ સંજ્ઞા છે. આની સાથે આપણું જોડાણ છે. જેવા આપણે નિયમમાં આવશું, જેવી આપણે મર્યાદા કરશું, એટલે એનો ક્ષેત્ર અતિ અતિ મર્યાદિત થઈ જશે. તો હવે આની અંદરમાં આપણને 14 શબ્દ આપ્યા છે. આ 14 શબ્દ આગમની ગાથા છે અને પ્રાકૃત ભાષા છે અર્ધમાર્ગી, પણ આમાંનો એક પણ શબ્દ આપણને હાર્ડ નથી. તમે સમજી લેજો, આપણે બધા પ્રતિક્રમણ કરીએ છીએ તો મોટે ભાગે આપણે ભાવ પ્રતિક્રમણ ગુજરાતીમાં એમને બોલી જવું અથવા તો ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને બોલવું, એ બધું કરતી વખતે આપણે શું માનીએ છીએ કે અર્ધમાર્ગી બહુ હાર્ડ છે, પ્રાકૃત ભાષા આપણને આવડતી નથી. પણ જ્ઞાની કહે છે થોડો પ્રયત્ન, માત્ર થોડો પ્રયત્ન કરીએ તો આ ભાષા હાર્ડ નથી. પરમાત્મા સાક્ષાત સ્વમુખે જે બોલ્યા છે એ મંત્ર શક્તિ વાળા આ શબ્દો છે. આપણે ખોઈ રહ્યા છીએ, આપણે એનો અંત કરી રહ્યા છીએ. આ વિશ્વને મળેલી આવી અદભુત અને આપણી તો મૂડી, આપણો ખજાનો, આપણો વારસો જુઓ તો માત્ર આગમોમાં સમાયેલો છે. આપણી પાસે આજે ઉપલબ્ધ છે એ માત્ર આગમ સાહિત્ય છે. એ આગમ સાહિત્યને પણ આપણે જીવાડવા નથી માંગતા, કમનસીબે આપણે સંસારની તમામ વસ્તુઓ શીખી શક્યા. આજે તમે અહીંયા બેઠા છો, આમાંના કોઈ જોબ કરતા હોય અને તમે કદાચ 60 વર્ષના પણ થઈ ગયા હો, અને તમને ટ્રેન કરવા માટે ઓફિસની રૂલ પ્રમાણે તમારે નવી ટ્રેનિંગ લેવી પડે, તે વખતે તમે 60 વર્ષની ઉંમરે પણ એક્ઝામ આપો કે ના આપો, ક્લાસ ભરો કે ના ભરો, એ બધું આપણાથી થઈ શકે છે. કારણ કે એમાં શું દેખાય છે આપણને? પૈસા દેખાય છે. તો જ્ઞાની કહે છે કે આ તો આગમ વાણી છે અને આત્મસાત થઈ શકે એવી છે. આ તો એના એક્ઝામ્પલ તરીકે તમને કહું છું. આ 14 અક્ષર તમે સાંભળો. સચિત, સચિત એટલે શું? જેમાં ચેતના છે, જેમાં જીવ છે, એ બધા પદાર્થ. સચિત શબ્દ પ્રાકૃત છે. આપણને સમજાયો કે ના સમજાયો? સમજાયો. પછી બીજો શબ્દ છે દવ. દવ એટલે દ્રવ્ય. દ્રવ્ય, આપણે બધા દ્રવ્ય ધારણા કરીએ છીએ ભાઈ. આ દ્રવ્ય ધારણા સૌથી વધુ દુનિયામાં જૈનોને કરવી પડે છે, એમાં ખાસ કરીને વાણિયાને કરવી પડે છે. કારણ કે આટલા દ્રવ્યો દુનિયામાં બીજું કોઈ ખાતું જ નથી. વિચાર કરજો તમે. આપણે બધા આજે તમે ક્યાંય પણ કોઈ પંજાબીને ઘરે જાઓ ને, તો મોટે ભાગે તમને છોલે પૂરી, બરાબર, શાક પરાઠા કે કઢી પુલાવ, આ એનું લગભગ ભોજન છે. અને કોઈ પણ પંજાબીને તમે ક્યાંય પણ ખાતો જુઓ ને, તો એ વધારે વધારે પંજાબી રેસ્ટોરન્ટમાં ખાતો જોવા મળશે. સાઉથ ઇન્ડિયનને બોલાવો તો એને આપણી કેટલી બધી વસ્તુ કેમ ખાવી એની પણ ખબર ન હોય, કોમ્બિનેશનની ના ખબર હોય. એને શું આપો તો ખુશ બેન, બરાબર ને? અને આ જ રીતે તમે એક પછી એક આગળ વધો તો જે જે કન્ટ્રીમાં તમે જાશો ત્યાં વધુમાં વધુ લોકો પોતાનું જે પોતાનું ટ્રોપિકલ જે પોતાના એરિયાનું ફૂડ છે ખાતા હશે. પણ આપણે ઇન્ડિયનમાં પાછા આપણે ગુજરાતી, એને શું શું જોઈએ બેન? ચાઇનીઝ જોઈએ, પંજાબી જોઈએ, બરાબર ને બેન? અને થાઈ ફૂડ પણ જોઈએ, ઇટાલિયન પણ જોઈએ. તમે એક કોઈ મોટા ઘરના લગ્નના રિસેપ્શનમાં જાઓ તો તમને કેટલી વેરાયટી જોવા મળે, વિચાર કરશો. વધુમાં વધુ ત્યાગની વાતો કરનારા, વધુમાં વધુ અપરિગ્રહની વાતો કરનારા, વધુમાં વધુ સંયમની વાતો કરનાર અને વધુમાં વધુ અસંયમી જીવન જીવનારા. એટલા માટે આપણે પરિગ્રહનું પરિમાણ નામનું વ્રત છે. બીજા કોઈને પરિગ્રહ પરિમાણ નામનું વ્રત નથી. આપણે દ્રવ્ય મર્યાદાનું તપ છે. બીજા કોઈને દ્રવ્ય મર્યાદાનું તપ તમને જલ્દી જોવા નહીં મળે, કારણ કે એને આત્મા દ્રવ્યથી ચાલે છે. તો આપણી આ વૃત્તિ આપણા પૂર્વના પુણ્યોદય આપણને અઢળક મળ્યું છે, પણ આ પુણ્યોદય આપણે વેડફી રહ્યા છીએ. આજે આપણે આ પુણ્ય નહીં બચાવીએ તો આપણું પુણ્ય આપણે વાપરશું નહીં, વેડફાઈ જશે. આજે તમે 50 ફીટનો ઓર્ડર કરી દો રેસ્ટોરન્ટમાં, પછી ન પણ ખાવ તો પણ 50નું બિલ ભરવું પડે કે ના ભરવું પડે? એ મેન તમે આખા 14 રાજલોકના તમામ પદાર્થોનું બિલ ચૂકવવાનું જન્મથી આપણે ચાલુ કરી દીધું છે. વાપરતા નથી, ઉપયોગમાં લેતા નથી, વાપરી શકવાના નથી, ભોગવી શકવાના નથી, તો પણ એનું બિલ આપણા નામ ઉપર આવી રહ્યું છે. એટલે બીજું છે દવ. દવ એટલે દ્રવ્ય. ત્રીજું છે વિજય. વિજય જાણો છો કે નહીં? વિજય જાણો? વિજય, હવે આ શબ્દ અઘરો નથી. ત્યાર પછી ઉવાણહ. આ એક જ શબ્દ આપણા માટે નવો છે. ઉવાણહ એટલે ઉપાનહ. ઉપાન એટલે જોડા, બૂટ, ચપ્પલ, સ્લીપર વગેરે પગમાં પહેરવાના સાધનને પ્રાકૃત ભાષામાં ઉપાન કહેવાય, સંસ્કૃતમાં ઉપાન કહેવાય. આ ઉપાન. પછી આવે તંબોલ. તંબોલ એટલે પાન, મુખવાસ. ત્યાર પછી આવે વત્સ. વત્સ એટલે વસ્ત્ર. પ્રાકૃત ભાષા એટલી સહેલી છે કે એમાં શબ્દ જોડાઈ જાય. દવ દ્રવ્ય હતું એને બદલે દ્રવ થઈ જાય. પછી અહીંયા વત્સ લખ્યું છે ને, આમાં પ્રિન્ટ મિસ્ટેક છે. ડબલ છ હોય, શું હોય? વસ્ત્ર, એને બદલે વત્સ, ડબલ છ થઈ જાય એટલે વત્સ. પછી કુસુમેસુ. કુસુમેસુ એટલે ફૂલ, બધા જાણો છો? ફૂલ, ફૂલ. ત્યાર પછી છે વાહન, વ્હીકલ. આપણું કોઈ પણ સાયકલથી શરૂ કરો, મોટર, સ્કૂટર, પ્લેન, સ્ટીમર, જે પણ હોય છે એ વ્હીકલ. ત્યાર પછી આવે છે સયન, સુવાની પથારી, બેડ, બિસ્તરા, જે તમે ફર્નિચર બધું એવા સયન. પછી આવે હિલેપન, હિલેપન એટલે શું? અંગ ઉપર લગાડવાના ક્રીમ વગેરે, એ વિલેપન કહેવાય, વિલેપન. અને ત્યાર પછી છે બંભ એટલે બ્રહ્મચર્ય. અને ત્યાર પછી આવે દિશી એટલે દિશા. અને ત્યાર પછી આવે છે નાણ એટલે નાવાનું, સ્નાન બાદ. અને ત્યાર પછી આવે ભત્તેસુ ભોજન. આ 14 શબ્દ છે. જુઓ આમાં, આને જો તમે એમને આજે સાંભળ્યા વિના તમે વાંચવા દીધું હોત ને તો તમે કહેશો આ કઈ સમજાય નહીં, આ કઈ યાદ રહે નહીં. પણ આપણે સમજવાની કોશિશ નથી કરતા. બધાની પરાકાષ્ઠા ભગવંતોને આવે છે, ગુરુઓને આવે છે કે આપણે થોડીક જો આપણે મર્યાદા સમજવી હોય ને તો થોડોક એફર્ટ કરવું પડે. આજે આપણે છે ને કોઈને પણ અભ્યાસ કરવો નથી ગમતો, તૈયાર જોઈએ છીએ. શું જોઈએ છીએ બેન? આપણે કઈ ના નામને ઓનલાઈન હોય ને તમે ઘરે બેસીને સાંભળી લેશો. આપણને વાંચવું નથી ગમતું. જો પુસ્તકમાં તમે વાંચશો ને તો આમાં તમે 3 વખત પાછા જઈ શકો. આપણે સચિત દવ વિજય, હવે એમાં બરાબર દવ ન સમજાવું તો આપણે પાછા વાંચશું બે. પણ એમાં તમારે રિવાઇન્ડ કરવું પડે ને, આળસ આવશે. આમ સામે નહીં દેખાય, 4 લાઈન વહી ગઈ તો 4 લાઈન પાછી સાંભળવા માટે આપણે પાછું ફરવું પડશે. ને ઘણા ડિજિટલમાં તો એવું છે કે આખું જ શરૂ થાય પાછું, એટલે અંતે કંટાળીને મૂકી દઈએ. ત્યારે બુકમાં આપણને બહુ જ આસાન છે. ખરેખર મનુષ્યનો બહુ મળ્યો છે, થોડો અભ્યાસ વધારો. આપણે ભણ્યા, પણ ભણ્યા પછી ઘરે જઈને જો વાંચ્યું ન હોત, એનો સ્ટડી ન કર્યો હોત, એને સમજ્યા ન હોત તો પરીક્ષામાં આન્સર આપી શક્યા હોત? સાંભળી લેવાથી અભ્યાસ નથી થઈ જતો, એને સમજવું પડે છે. સાંભળ્યા પછી શું કરવું પડે? સમજવું પડે છે. તો આ તો ગંભીરમાં ગંભીર વિષય છે. ધર્મ એટલે આત્માનો વિષય છે. ઓલા બધા તો શરીરના વિષય છે ને બેન, એની અંદર તો કદાચ વસ્ત્ર સારું ના આવ્યું ને તો 2 વાર પહેરીને તમે મૂકી દીધો ચાલશે. આ બધા પદાર્થો છે. ત્યારે આ તો આત્મામાં જરાક ગોટાળો રહે, આત્મામાં જરાક દોષ રહ્યો, આત્મામાં જરાક ભૂલ રહી તો અનંત બહુ સુધી બગડશે. એટલે આપણે અભ્યાસની ટેવ પાડશું તો આપણને ચોક્કસ લાભ થશે. હવે આ એમાં પહેલો શબ્દ સચેત મૂક્યો છે કે આપણે નિયમન શેનું કરવું છે? સચેતનું કરવું છે. આ લોકમાં મારો ને તમારો વ્યવહાર સંસારના બધા જીવો સાથે છે. આપણું આખું જીવન એકેન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય સાથે જોડાયેલું છે. એમાં આપણો વ્યવહાર કેવો છે? તો કે પંચેન્દ્રિયમાં આપણે એકેન્દ્રિયના જીવો સાથે જ્યારે એનો ઉપભોગ કરીએ, ત્યારે એનો વપરાશ કરીએ, એટલે એની ટોટલે ટોટલ પર્યાયનો નાશ થઈ જાય. શું થઈ જાય? પાણી પીધું તો પાણીના જીવોને જીવાડીએ અને અડધા વાપરીએ અને અડધા ન વાપરીએ એમ ન બને, આપણા વપરાશમાં આવે ને એટલે એની ટોટલ પર્યાયનો નાશ થઈ જાય. એટલે આપણો વ્યવહાર એકેન્દ્રિયના જીવો પ્રત્યે પર્યાય નાશનો છે. અને વિકલેન્દ્રિયના જીવો એટલે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, એને વિકલેન્દ્રિય શું કામ કહેવાયા? તો કે વિકલ એટલે ઓછું, વિકલ છે ઇન્દ્રિયો જેની, એટલે 5 કરતા ઓછી ઇન્દ્રિયો હોય ને એને આપણે શું કહેવાય? વિકલેન્દ્રિય કહેવાય. આપણે વિકાર ટેસ્ટ કહીએ છીએ ને કે જે આપણી 5 ઇન્દ્રિયો છે એમાંથી એકાદ અંગ ઓછું હોય તો આપણે એને ગુજરાતીમાં વિકલાંગ કહીએ, અને ઇંગ્લિશમાં આપણે એને રિટાર્ડેડ કહીએ છીએ, જેમાં કંઈક ખામી છે. તો આ બધા બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયના જીવો છે ને એ બધા વિકલેન્દ્રિય કહેવાય. અને એની સાથેનો આપણો વ્યવહાર છે ને એ હંમેશા પીડાકારક છે, દુઃખોત્પાદક છે. આપણા કારણે આ જીવોને આપણે હાનિ કરીએ છીએ. જીવો પૃથ્વીમાંથી અળસિયા વગેરે નીકળે છે, આપણી લોનમાં કીડી વગેરે નીકળે છે, આ બધા જીવો આપણી સાથે જોડાયેલા છે. તો આપણે જયારે પાણી છાંટતા હશે ત્યારે કેટલી કીડીઓ ગુંગળાઈ જતી હશે કે નહીં ગુંગળાઈ જતી હશે? આપણા ઉપર આટલું પાણી નાખે એની હાઈટ કેટલી છે? એ આખે આખી ડૂબી જાય કે ના ડૂબી જાય? એ ગુંગળાઈ આપણા 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 કારણે, આપણા જ કારણે આ બધા જીવોની આપણે પીડા પીડા ને પીડા દેનારા બની ગયા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવોના આપણે ઘાતક અને નાશક છીએ. બેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રિય માટે આપણે ત્રાસ ઉપજાવનારાને પીડા આપનારા છીએ. અને પંચેન્દ્રિયના જીવો સાથે આપણે રાગ દ્વેષ કરનારા છીએ. એટલે 14 રાજલોકના તમામે તમામ જીવો સાથે આપણો વેર નો અનુબંધ 24 કલાક ચાલુ છે. આમાંથી બચવું છે, આમાંથી આપણે અટકવું છે. તો આપણે વિવેક કરવો પડશે, શું કરવું પડશે, પ્રેરણા કરવી પડશે, જાગૃતિ રાખવી પડશે. જો 5 સાવરના જીવોને છે ને એ ન હોય ને તો આપણું અસ્તિત્વ જ ન રહ્યું. પૃથ્વી ન હોય, પાણી ન હોય, અગ્નિ ન હોય, વાયુ ન હોય, વનસ્પતિ ન હોય તો આપણું અસ્તિત્વ રહીએ, પણ આપણે ન હોય તો એને કાંઈ વાંધો ન આવે. બરાબર છે ને? મનુષ્ય જાતિ ન હોય તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવને કશો જ વાંધો ન આવે. એટલે આપણે એના કારણે લીલા લેર છે, પણ આપણા કારણે એને કાળો ખેર છે. શું છે? હવે આમાંથી આપણે અનુબંધ જોડાણ કઈ રીતે બતાવવું? તો જ્ઞાની કહે છે, અનર્થા દંડે દંડાવાનું બંધ કર. આ સંસાર આખો ભયભીત છે, એકબીજાથી ભયભીત છે. એમાંથી આપણે એને જીવત દાન ન આપી શકીએ, પણ અભય દાન આપી શકીએ. શું કરીએ? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવને આપણે એમ ન કહી શકીએ કે હું તમને બધાને જીવાડીશ, કારણ કે જીવાડવું એ આપણા હાથમાં નથી, પણ હું તમને મારનારો નહીં બનું. એટલું અભયદાન આપી શકીએ કે ના આપી શકીએ? હવે આપણે ખરેખર જેન્યુઅન મારીએ એવા કેટલા છીએ? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાંથી આપણા જીવનના વપરાશ માટે આપણે એને રોજ મારવા પડે એવા જીવોની સંખ્યા વધારે કે આપણે મારતા નથી ને એને અભયદાન આપતા નથી એવા જીવ વધારે? દેવા વધારે કોણ? આખા દિવસમાં આપણે કેટલા ગ્લાસ પાણી પીવાના? 12 ગ્લાસ. પણ લોકમાં પાણી કેટલું? આ લોકમાં પાણી કેટલું બે? તો આપણે માત્ર 12 ગ્લાસ પાણી પીવું છે, પણ 12 ગ્લાસ સિવાયના કોઈ પણ જીવને, પાણીના જીવને આપણે એમ કીધું કે તમે મારા તરફથી નિર્ભય છો, 12 ગ્લાસના પાણી સિવાય હું આ પાણીનો વપરાશ મારા પીવા માટે નહીં કરું. એટલું તો આપણે કહી શકીએ કે ન કહી શકીએ બેન? તમે માનો છો ને કઈ કે આપણે જ્યાં સુધી અભયદાતા નહીં બનીએ ત્યાં સુધી આપણને એને ભયમાં રાખ્યાનું પાપ લાગ્યા કરશે. આપણે દરેક વખતે વાત કરી છે, હજી રિપીટ કરું છું કે આપણે અહીંયા બેઠા છીએ, બહારથી કોઈ ગન લઈને આવ્યું અને આપણી સામે ગન તાકીને ઉભા છે, એ વખતે એને મનમાં એવું ચોક્કસપણે માન્યું છે કે આમાંથી મારે એક જ માણસને મારવો છે, એ નક્કી કરીને આવ્યો છે. અને અહીંયા આવીને એ ગન તાકીને ઉભો રહીએ એ વખતે આપણે બધા ભયભીત રહીએ જ ના રહીએ? હવે એને 100% ખબર છે કે મારે એકને જ મારવો છે, તો એ કહે છે કે મારે બીજાને મારવા જ નથી તો મને પાપ શું કામ લાગે? એની આર્ગ્યુમેન્ટ સાચી છે ને, કે મારે હું ક્લિયર છું, મારે કોઈને મારવા નથી તો હું એને માટે જવાબદાર નથી. તો આપણે એને કહી શકીએ કે તને મારવા જ નથી તો એટલું કહી દે ને કે હું નહીં મારું, રાઈટ? આપણે કોઈને મારવા નથી, પણ જ્યાં સુધી આપણે એને ન જ ગેરંટી આપીએ હું તમને નહીં મારું ત્યાં સુધી એ ભયભીત રહીએ કે ના રહીએ? વિચાર કરો, આજે તમને આપણે ત્યાં સ્વામી વાત્સલ્ય હોય, તમે સંઘને આમંત્રિત કર્યો છે કે મારે ત્યાં સ્વામી વાત્સલ્ય છે ને, આપ પધારજો. હવે એ વખતે સમાજની કેટલીક વ્યક્તિઓ નક્કી કર્યું છે એ દિવસે મારાથી જમવા જવાય એમ નથી, પણ એ RSVP ન કરે તેના નામે રસોઈ બની જાય કે ના બની જાય? કહેલો કે મારે જમવા જવું નથી, હું જમવા ગયો નથી, મને પાપ છે નો લાગે કે ના લાગે? આપણા નામે રસોઈ બને તો આપણને પાપ લાગે કે ના લાગે? તો આપણે માટે બચવાનો સહેલામાં સહેલો ઉપાય એ છે કે આપણે જે નથી કરવું એની ના કહેતા શીખવું પડશે. પરમાત્મા એને આપણે સંબોધન કરીએ છીએ, અભય દયાણમ, ચક્ષુ દયાણમ, શરણ દયાણમ, બોહી દયાણમ. એ શરણ દેનારા છે ને આપણે તો શરણે રહેલાને હણી નાખનારા છીએ. હણી નાખવામાં પણ અર્થદંડ કેટલો ને અનર્થદંડ કેટલો, કે મારે ને તમારે આ ભવની અંદર એટલું કરવું છે કે 14 રાજલોકના તમામે તમામ જીવોના અભયદાતા બનવું છે. શું બનવું છે? જીવનદાતા નહીં, એને જીવાડવાની આપણી શક્તિ જ નથી. એનું મૃત્યુ આવશે તે મરવાના છે, એટલે આપણે જીવનદાન ન આપી શકીએ પણ અભયદાન આપી શકીએ. તો જીન શાસન એટલે અભયદાતા બનાવતું શાસન. આપણે અભયદાતા બનવું છે, એના માટે થઈને આપણે સચેત વસ્તુની લિસ્ટ સૌથી પહેલું આપણને આપ્યું છે કે મારું તમારું જીવન એના વિના ચાલવાનું નથી. આપણે ખેદ સાથે, દુઃખ સાથે, એકરાર સાથે, પશ્ચાતાપ સાથે, આ સચેત દ્રવ્યો સાથે આપણો વ્યવહાર કરવાનો હોય તો આપણે કેવી રીતે વ્યવહાર કરીએ, મિનિમાઇઝ કરીએ કે ના કરીએ. આપણે 12 ગ્લાસ પાણી પીવું હોય અને નળમાંથી પાણી ભરતી વખતે આપણે બ્રશ કરતા હોઈએ અને સામે વોશ બેસિનનો નળ ખુલ્લો હોય અને આપણે બ્રશ કરતા રહીએ અને પાણી જતું જાય, એ પાણીનો આપણે ઉપભોગ નથી કર્યો, આપણે ઉપયોગ નથી કર્યો, નથી વાપર્યું, નથી પીધું, તો પણ એ પાણીને આપણે નુકસાન કરીએ કે ના કરીએ, એને મૃત્યુના નિમિત્ત કોણ બન્યા? એટલે પહેલી તો આપણામાં શું આવશે, ઝીણા આવશે. જેવું આપણે નિયમન કરશું ને આપણામાં ઝીણા આવશે. ત્યારે મારે તો 1 ગ્લાસથી 2 ગ્લાસથી તો કોગળા થઈ જ જાય છે, તો આપણે નળ ખુલ્લો રાખીને એમને ઊભા નહીં રહીએ. એટલે પીવા માટેના પાણી જો આમાં માત્ર આપણી જાત માટે વપરાય એની વાત છે, પરિવાર માટે વપરાય એની વાત નથી. એટલે આમાં હું ને તમે પોતે આપણે કેટલું વાપરશું એની વાત છે. તો આમાં આપણે સચેતમાં કેટલી વસ્તુ આવે એના માટે આમાં આપણને ABCDE 5 એક્ઝામ્પલ આપ્યા છે. તો પેલામાં લખ્યું છે કે કાચું મીઠું, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધા એકેન્દ્રિયમાં આવે. તો આપણે આખા દિવસમાં મીઠું કેટલું ખાઈએ? હાર્ડલી તમે 10 ગ્રામ મીઠું ન ખાવ એકી સાથે, બરાબર છે ને? આ લોકમાં મીઠું કેટલું છે? મીઠું કે 10 ને બદલે તમે 50 ગ્રામ રાખો, ધારો કે ફોર એક્ઝામ્પલ કહું છું. તો પણ જો રસોઈ કરતા હોય ને બેન, તો તમારે ગમે એટલું નાખવું પડે, પણ તમે તમારા વપરાશની વાત છે. આપણે ઉપભોગ પરિભોગ, એટલે હું કેટલું ભોગવીશ, એ વ્રત છે આમાં. બાકીમાં 5મા વ્રતમાં પરિગ્રહ પરિમાણમાં આવે, પણ આમાં આપણા ભોગ પરિભોગની વાત છે. તો આ લોકમાં મીઠું કેટલું, ત્યાં મીઠાનો બિઝનેસ થતો હોય ને ત્યાં ટન ના ટન મીઠું હોય, પણ બિઝનેસ ન થતો હોય ને એવું પૃથ્વી ઉપર, માત્ર આપણી પૃથ્વી નહીં આખા લોકમાં કેટલા સમુદ્રો છે, કેટલું પાણી સુકાય છે, એમાંથી જે ક્ષાર ભેગો થાય છે એ મીઠાનો કોઈ માપ નથી. ટન ના ટન, મણ ના મણ, કરોડો અબજો મણ, આટલું મીઠું એ બધા જીવોને આપણે અભયદાન આપી શકીએ કે ના આપી શકીએ? આપી શકીએ. આટલા મીઠાના જીવો છે દુનિયામાં, આપણે ખાવું છે 10-20 ગ્રામ મીઠું, અને આટલા જીવોને આપણે ભયમાં રાખ્યા છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણા વાઇબ્રેશન, આપણા તરંગો જ્ઞાનીના જ્ઞાનમાં દેખાય છે, કે જેના જેના આપણે પ્રત્યાખ્યાન નથી કર્યા, જેનો આપણે ત્યાગ નથી કરીએ, જેને આપણે અભય વચન નથી આપીએ, એના તરફ આપણા નેગેટિવ તરંગો 24 કલાક નીકળ્યા કરે છે. એટલે તો મનના, વચનના ને કાયાના યોગ વડે આપણો અનંતો આશ્રવ આવી રહ્યો છે. આ આશ્રવથી બચવા માટે તમે મીઠા માટે ખાલી નક્કી કરો. પહેલાના વખતમાં તો આપણે શ્રાવકો પણ બને ત્યાં સુધી સચેતના ત્યાગી બનવાની કોશિશ કરતા. બેનો તમારા મધરને યાદ કરો, ઘરમાં બલેવણ મીઠું વપરાશે. બલેવણ એટલે શું? મીઠું શેકી નાખવામાં આવે. અને ગુરુ ભગવંતો પણ પધારે તો એ હવેજના ડબ્બામાં એ મીઠું હોય તો અચેત વસ્તુ હોવાને કારણે અશુજતું ન થાય, પ્લસ કદાચ ક્યાંય ગુરુ ભગવંતને જરૂર પડી તો આપણે એને મીઠું પણ ઓરાવી શકતા. હવે આટલું સચેત વસ્તુ છે, એમાંથી આપણે આપણા ઘરમાં જે વસ્તુ સચેત તરીકે રાખીએ ને એમાં સમયે સમયે અનંત જીવ જન્મે ને મરે. આપણી પાસે એક ડબ્બો મીઠું છે ને, એ ડબ્બામાંથી તમારે તો રોજનું વાપરવું છે ચમચી ભરીને, પણ એની અંદરમાં હર સમયે અનંતાજીવ ઉત્પન્ન થાય છે, અનંતાજીવ ઉત્પન્ન થાય છે. એટલે આપણે એને ધારીએ તો શું કરી શકીએ? બલેવણ કરી શકીએ. એટલે આપણા જીવનની અંદર જો આપણે થોડીક જાગૃતિ રાખશું તો એટલો બધો વ્યય બચાવી શકાય. શું બચાવી શકાય? નુકસાન બચાવી શકાય. આજે તમારી પાસે આટલું મોટું હાઉસ છે, એમાં કદાચ ઘણાના ઘરમાં તો 25-50 વિન્ડોઝ છે. આ બધી વિન્ડો તમે ઘરમાં ખુલ્લી રાખો ન રાખો? કેમ? સફાઈ કરતા વાર લાગે ને, ઘર ગંદુ થઈ જાય. હા, મીઠું શેકી નાખી દો. એટલે જો તમે, બીજો પ્રશ્ન એ આવશે, હમણાં કોઈના મનમાં વિકલ્પ આવશે કે આપણે ક્યારે નિશાન માર્યું તો ખરું જ ને, માર્યું પણ એ માર્યા પછી એની યોની અચેત થઈ ગઈ. શું થઈ ગઈ? કે સમયે સમયે અંદર જીવ ઉત્પન્ન થતા હતા એ અટકી ગયા. એટલે હવે આપણા ઘરમાં જેટલો વખત પણ રહેશે એટલો વખત થોડી લાલાશ પકડે એટલું, એટલે સૂકું થઈ જાય. આપણને અંદર ભેજનો ભાગ છે ને એ નીકળી જાય. એટલે તમને એમ દેખાય આવશે કે આપણે આ ફેંકાઈ જઈશું, લિટલ બિટ તમને એનો પિંક પીસ કલર થઈ જાય. અને આપણે રોજના વપરાશ માટે જો એને પિંક જેવું ફેંકી કાઢે નાખ્યું હોય તેની અંદરમાં એમાં જીવોત્પત્તિ એટલે ઈ નહીં જીવો, મીઠું જેનું શરીર છે, મીઠું જ જેનું બોડી છે એવા જીવો. અંદર ઉત્પન્ન થનારા જીવો તો ત્રસ જીવ કહેવાય, તો મીઠું પોતે અચેત થઈ ગયું એટલે એની અંદરમાં કોઈ અનંત જીવ પાછા ઉત્પન્ન નહીં થાય. એટલે આપણે જેટલું પહેલી વાર ફેંક્યું ને એટલા જ જીવોને માર્યાનું પાપ લાગશે. પણ જો આપણા ઘરમાં મીઠું એમને રહેશે તો હર સમયે અનંત અનંત જીવોની સાયકલ ચાલુ રહેશે. એટલે જૈન દર્શન આપણને કેટલી અનુકંપા કરીને બચાવે છે. જીવોની પણ જૈના, જીવોની પણ રક્ષા, અને સૌથી વધુ તો આપણાના આત્માના ગુણોની ઘાત થાય, આપણે નિષ્ઠુર થઈ જાય, ક્રૂર થઈ જાય, અને આપણે બેદરકાર થઈને જીવોની હત્યા પ્રત્યે આપણું ધ્યાન પણ ન જાય એવા પાપોમાંથી આપણને બચાવે છે. એટલે સંભવિત હોય તો આપણે હંમેશા ભલે વણ મીઠું વાપરવું જોઈએ, અને ન સંભવિત થાય આપણાથી તો આપણે કેટલું મીઠું વાપરવું એનો આપણે રોજનો શું કરવાનો છે નિયમ લેવાનો છે. એટલે પેલાના વખત આપણે આમ કહેતા ને કે હાથ હાથ મીઠું ના દેવું. શું કામ કહેતા? એક કણ પણ વેડફાઈ જાય આપણે પછી હે. એટલે આપણે એટલા માટે કહેતા કે હાથ હાથ મીઠું દે ને તો સંબંધ પૂરા થઈ જાય. આ છે ને આપણા વડીલોની હોશિયારી હતી. શું હતી? કે નાના હતા ને બેન તો પગ હલાવ્યા કરે ઘણા, તેમ કે માં મરી જાય, બરાબર છે ને? એટલા માટે કે બાળકની સાયકોલોજી કે એને કોઈ પણ વસ્તુથી રોકવું હોય ને જો એને કહેવામાં આવે ને કે તારી માં મરી જશે એટલે બાળક એ કામ કરે જ નહીં. એટલે હવે આપણે એનો કાર્યકારણ લોજિક લઈને બેસશું તો એમ પગ હલાવવાથી માં કોઈ દી મરે જ નહીં. પણ આપણને આવા બધા વડીલોએ ઉપાયો કરીને આપણામાં વસ્તુ એસ્ટાબ્લિશ કરી હતી. એ તેમ પણ કહેતા કે મીઠું ઢોળાય ને તો ભગવાન એને આંખની પાપણથી ઉપડાય, બરાબર ને? એનું કારણ એ હતું કે મીઠાના એક કણમાં અનંતતા જીવ છે, એટલે આપણે એની જૈણા કરીએ. એક કણમાં અનંતતા જીવ છે એટલે જ્યારે આપણા ચાલતા ચાલતા કંઈ વાગી જાય બાળકને ને બાળક રડવા માંડે તો શું કહેતા? ખીરીની માં મરી ગઈ. તને વાગ્યું એ ગૌણ કરવા માટે કે જો બેટા કીડીની માં મરી ગઈ. એટલે બાળકને કોઈની માં મરી જાય ને એને સહન ના થાય, એટલે પોતાનું દુઃખ ગુણી જાય, કીડીનું દુઃખ જોવા માંડે. એટલે આપણા વડીલોએ કેટલા આપણા ઉપર ઉપકાર કર્યા છે બેન. પણ આપણા જીવનની અંદર આપણી એક મર્યાદાની આ રેખા આપણે આજ સુધી ક્યારેય પણ સમજવાની કોશિશ નથી કરી. એટલે જિંદગીના જેટલા વર્ષો ગયા એમાં આપણે કેટલા મીઠાનો આશરો લીધો અનંતા. પણ હવે તો કાલ સવાર સુધી પણ રાહ ન જોવાય, અત્યારે ને અત્યારે આનો અમલ થવો જોઈએ. કારણ કે એક રાતમાં આપણે અનંતા અનંતા પાપ કર્મ બાંધી નાખીએ છીએ. તો મીઠું તમારે કેટલું વાપરવું એ તમે આમાં ભરજો. તમે આખા દિવસમાં 50 ગ્રામ મીઠું પણ કદી ખાતા નથી, અને કરોડો કરોડો ને અબજો ટન મીઠાના આપણે આશ્રવના ભાગીદાર બની ગયા છીએ. પછી બીજો શબ્દ આવે છે પીવાનું પાણી. પીવાનું પાણી, સ્નાનનું પાણી જુદું. આમાં આપણે તેનો હવે આમાં પણ એવું જ છે ને કે આપણે 10-12 ગ્લાસ પાણી આપણે પીવામાં વાપરતા હોઈએ. પેલાના વખતમાં ઘરમાં માટલા રહેતા, સામાન્ય રીતે બેન શું રહેતા? આજ તો કોઈને માટલું સાફ કરવાનો પણ ટાઈમ નથી. અમને ગુરુદેવ પૂછે કે તમે આ બધો ટાઈમ બચાવીને કરો છો શું? શું કરો છો? વોટ્સએપ. શું કરીએ છીએ? વોટ્સએપ કરીએ. એક દાદીને કોઈ પૂછ્યું ને કે દાદી આ વોટ્સએપ એટલે શું? તો કે અમે ઓટલે બેસીને કરતા હતા, તમે સોફા બેઠા બેઠા કરો છો. પણ શું કીધું? બરાબર ને? એ બધા ઓટલે બેસીને કરતા હતા ને આપણે સોફા બેસીને કરીએ. અરે ભાઈ, એક વખત તો એવું બન્યું ભાઈ કે એક યુપીમાં એટલે કન્ઝર્વેશન ને હિસાબે કહું છું કે જ્યાં કન્ઝર્વેટિવ પ્રજા છે ત્યાં એક નવી કન્યા પરણીને આવી અને બરાબર માથા ઉપર ઓઢી પલ્લું નાખીને નીચું જોઈને બેઠી હતી. દાદી સાસુ એટલા ખુશ થઈ ગયા કે આ જમાનામાં પણ જોને વહુ અમને કેવી મળી, આવી ત્યાંથી બેઠી છે, ઊંચું માથું પણ કરતી નથી, ઊંચું માં નીચું જોઈને જ બેઠી છે ચૂપચાપ. એટલે દીકરાએ દાદીને કીધું, દાદી બેઠી બેઠી વોટસેપ કરે છે, ઊંચું માથું ક્યાંથી કરીએ? એટલે આપણે સમય બચાવ્યો પણ સમયનો સદુપયોગ નથી કર્યો. માટલું ગમતું નથી, પીવાનું પાણી ભરાતું નથી, પીવાના પાણી માટે થઈને આપણે આખો સંસાર ખુલ્લો રાખ્યો છે. એક માટલામાં 12 ગ્લાસ પાણી લઈ લીધું હોય ને બેન, તો આપણને ઉકાળવાનો અવસર પણ મળે. આજે વિચાર કરો, આપણે પાપોથી બચવું છે ને, મોક્ષમાં જવું છે ને, કલ્યાણની વાતો કરવી છે, મુમુક્ષુતાની વાતો કરવી છે, તત્વની ચર્ચા કરવી છે, જીવ અજીવના ભેદ જાણવા છે, આત્માથી ને સમ્યક દ્રષ્ટિ બનવું છે, આ બધું આપણે બનવું છે. પણ પ્રત્યક્ષ હિંસા જે અનર્થાદંડે આપણે કરી રહ્યા છીએ એનો વિવેક નથી કરવો. જો આ બધી વાતોનો કાંઈ મિનિંગ નહીં લઈએ, જો આપણને જે તક મળી છે એ તકનો આપણે ઉપયોગ નહીં કરીએ, એમાંથી બચી નહીં જઈએ, તો પછી અનંત સંસારના ખાડામાંથી બહાર નીકળવાનો જયારે સામે તક જ આવી છે. આજે આપણે મોક્ષતાથી સાબિત આપો, આપણામાં મોક્ષે જવાની તમન્ના જાગી છે એનું પ્રતીક છે, આપણે મોક્ષે જવું જ છે એનું પ્રમાણ છે. ગાયા કરીએ કે જન્મ મહાવિદ્યમાં હોય, સામે તીર્થંકર હોય અને પારણામાં નૌકાર સંભળાય અને ઉંમર 8 વર્ષની હોય, દીક્ષાની આજ્ઞા મળી જાય અને તીર્થંકરના મુખે દીક્ષાનો પાસ મળે. જ્ઞાની કહે છે, એક માટલું ભરવાનો પણ વિકલ્પ આવતો નથી તો પાત્રાનું પાણી પીશું ક્યાંથી? હે, પ્લેટમાં ખાવાના ઠેકાણા નથી પડતા તો પાત્રું પાત્રામાં ખાતું કેવી? ક્યારેક જ્ઞાની કહે છે, એકવાર એવું બન્યું હતું ભાઈ, આપણો સમય થવા આવ્યો છે પણ એવું બન્યું હતું કે એકવાર એક કોલેજના વિદ્યાર્થીઓ કે જે લોકો એન્જિનિયરિંગ કોલેજમાં પ્લેન બનાવવાનો કોર્સ શીખતા હતા, એટલે આવા વિદ્યાર્થીઓ વડે પ્લેન બનાવીએ અને પ્લેન તૈયાર થઈ ગયું, એની પહેલી ફ્લાઇટ ઉડવાની હતી. એ વખતે એ ફ્લાઇટના કેપ્ટન એને એરોસ્ટેસ છે એની અંદરમાં પહેલા ઉડ્ડયન કરવા માટે એના બધા જ પ્રોફેસરોને આમંત્રિત કર્યા હતા, એટલે આખું પ્લેન પ્રોફેસરોથી ભર્યું છે. અને એરોસ્ટેસ આવીને એનાઉન્સ કરે છે કે આ ફ્લાઇટ હમણાં જ અહીંથી ટેક ઓફ કરશે અને મને કેટલા આનંદ થાય છે કે આખી ફ્લાઇટ અહીંયા બેઠેલા પ્રોફેસરોના વિદ્યાર્થીએ બનાવી છે. આ સાંભળ્યા તો શું થયું હશે? ગીતાબેન કે બધા ઉતરવાનું હે, એક પછી એક એક પછી બધા એકબીજાની સામે જઈને પૂછે છે શું કરવું શું કરવું છે, તો બધા શું છે ઉતરી જાય એમ કરતા કરતા બધા પ્રોફેસરો ઉતરી ગયા. હવે વિચાર કરે છે કે આ પ્લેન તો ખાલી થઈ ગયું, હવે શું કરવું? હજી એક ભાઈ બેઠા છે, એક વ્યક્તિ અંદર બેઠેલી છે, એટલે એરોસ્ટેસ છેવટે એનાઉન્સ કરે છે કે ઘણાએ તો ફ્લેટ છોડી દીધી છે પણ મને કહેતા આનંદ થાય છે કે હજી આમાં એક વ્યક્તિ બેઠી છે અને એ વ્યક્તિ આ કોલેજના પ્રિન્સિપાલ છે. એટલે પછી એને ઇન્ટરવ્યુ કરે છે કે બોલો સર, તમને તો વિશ્વાસ છે ને કે આ ફ્લાઇટ બરાબર ઉઠશે? એટલે પ્રિન્સિપાલ કે મારો અખંડ વિશ્વાસ છે, મને જરા પણ શંકા નથી કે આ ફ્લાઇટ ઉડવાની જ નથી. એ શું કામ બેઠા હતા? એને એટલી ખાતરી હતી, બીજાને પ્રોફેસરોને ડાઉટ હતો કે ફ્લાઇટ ઉડશે ને પછી પડશે, પણ આને તો એટલો અખંડ વિશ્વાસ હતો કે આ ફ્લાઇટ ઉડવાની જ નથી, બેસવામાં જોખમ નથી. એમ 5 માઇલના જીવો માટે ભગવાન નો વિશ્વાસ છે કે આ ફ્લાઇટ ઉડવાની જ નથી. શું છે હે, આપણી માયામીની ફ્લાઇટ તો ઉડવાની છે ને ભાઈ, આ વ્રતની ગાડી આગળ ચાલવાની છે ને ભાઈ, હે, પાકો વિશ્વાસ રાખી શકો ને તો આટલા કલાક આપણે સાધ્ય કરીએ, બરાબર છે ને? તો આપણે પીવાના પાણી માટે શક્ય હોય તો, જો ઇન્ડિયા જાઓ છો ત્યાં તમે બેક્ટેરિયાથી ડરો છો, કોનાથી ડરો છો? ઇન્ડિયાના બેક્ટેરિયાથી ડરો છો? એના કારણે હાથમાં બોટલ લઈને ફરો છો, જરાય ત્યાં શરમ નથી આવતી, અકળામણ નથી થતી, બીજી કોઈ જાતની તકલીફ નથી પડતી. એટલે કહેવાયેલા તો છો જ હાથમાં બોટલ લઈને ફરવાથી. તો હવે આપણે ઘરમાં નક્કી કરીએ કે આપણે બેક્ટેરિયાથી ડરીને નહીં પણ પાપથી ડરીને હાથમાં બોટલો રાખીને ફરવું છે. ઉકાળેલા પાણીને રાખી શકાય કે ન રાખી શકાય, ત્યાં આ લોક સંબંધી એટલે શરીરનો. અને હોટેલમાં ગયા હોય બેન અને આપણને કોમ્પ્લિમેન્ટરી બે બોટલ મૂકી હોય, અંદર પાછી ફ્રીજમાં પણ ત્રણેક બોટલ મૂકી હોય, તો બે બોટલ થી ચલાવીએ કોઈ ત્રણેય વાપરી નાખીએ? ન વાપરો ને, નથી ન વાપરે. જો ભાઈ બે કોમ્પ્લિમેન્ટરી રાખી હતી એ વાપરી પછી ન વપરાય. એટલે આપણે આપણે બધું બધું બચા ચલાવી શકીએ છીએ જો પૈસા બચતા હોય, બરાબર ને? એટલે મને ને તમને શરીર બચતું હોય તો ઇન્ડિયામાં ઉકાળેલા પાણીનો બોટલ લઈને ફરીએ, પૈસા બચતા હોય તો હોટલનું પાણી પીએ નહીં. નાની કે છે શરીર અને પરિગ્રહ અને પરિવાર, આ ત્રણ માટે મેં ને તમે સંસારમાં બધું વેચ્યું છે, બધું છોડ્યું છે, બધું સહ્યું છે, પણ આત્મા માટે અને જીવ દયા માટે, કરુણા માટે અને પરમાત્માની આજ્ઞા પાડવા માટે આપણામાં હજી પણ આત્મવીર્ય પ્રગટતું નથી. એનો અર્થ એ થયો કે હજુ આપણો અનંત સંસાર રખડવાનો બાકી છે. આ આપણા માટે કોઈ આનંદની વાત નથી, આપણા માટે કોઈ ગૌરવની વાત નથી, આપણા માટે ખેદની વાત છે, આપણા માટે ભયની વાત છે, આપણા માટે ચિંતાની વાત છે કે આટલા ભારે કર્મી થશું, આટલા અજ્ઞાન રહેશું અને આટલા પ્રમાદી થશું તો આપણો આરોપ ક્યારે આવશે? તો આ પર્યુષણ આપણા એવા સાર્થક બનાવીએ, એવા લેખે લગાડીએ કે અનંતકાળમાં આવેલો આ અમૂલ્ય અવસર આપણા હાથમાંથી ખોવાઈ ન જાય. તો આપણે આ 14 નિયમ આપણો શ્રાવક આચાર છે અને એ આપણે પૂરા કરવાના છે. આપણે રોજે રોજ એના નિયમનું એક એક વસ્તુને સમજીને હવે એને સંસ્કાર બને એટલા ઊંડા મૂળ નાખવા છે. આજે નક્કી કરીએ કે અહીંયાથી મળીએ અને ગમે તે ગતિમાં જાય તો પણ આપણા કરુણાની જ્યોત અખંડ રહે અને આપણો એવી ગતિમાં ભવ જ ન થાય એવી અજ્ઞાન અવસ્થા, એવા ક્ષુદ્ર જાતિ, એવો અનાર્ય ક્ષેત્ર અને એવી અજ્ઞાન અવસ્થા આપણા માટે કદી નિર્માણ ન થાય એટલી તાકાત આ વ્રત માટે. એક વાર જો વ્રત ધારી લીધા અને હૃદયમાં એને સ્થિર કરી દીધા તો મોક્ષ ન મળે ત્યાં સુધી એક ભવ દેવનો અને એક મનુષ્યનો. અને મનુષ્યના ભવમાં પણ દરેક જન્મમાં ઉત્તરોત્તર આપણો ત્યાગ વધતો જાય. પેલા શ્રાવક હોઈએ તો બીજા ભવમાં સાધુ બનીએ, સાધુ હોઈએ તો એના પછીના ભવમાં આપણે સાધુમાં પણ ઉત્કૃષ્ટ તપસ્વી બનીએ. ઉત્કૃષ્ટ તપસ્વી હોય એમાંથી આપણે પૂર્વ આદિ મહાજ્ઞાની બનીએ અને છેલ્લે યથાચાર ધારણ કરનારા એવા પરમ પુરુષાર્થી આત્મા બનીને આપણો મોક્ષ થઈ જાય. એટલે બનાવે એક અવતારી એટલી તાકાત છે, પણ આપણામાં કદાચ એટલો પ્રયોગક્ષમ ન થાય તો પણ 15મે ભવે તો અવશ્ય અવશ્ય ને અવશ્ય આપણો મોક્ષ કરાવે એવી આ વ્રત ભાવના છે. અને આપણે જો તમને લાભ મળે તો તમે તમારા પડોશીને, તમારા મિત્રોને, તમારા પ્રિયજનોને જાણ કરો કે ના કરો કે ભાઈ મને તો લોટરી લાગી છે, આજે રાતના આપણે જો બાય કરશું તો આપણને 100 ડોલરની ચીજ $1 મળી જવાની છે. એટલું તો તમારા મનમાં આવો લાભ થતો હોય તો કયો ને વેવા જગતમાં. તો આમાં આપણે શું કરવાનું? આપણા સ્વજનને, આપણા સ્નેહીને, આપણા મિત્રને, આપણા સંતાનને, બધાને બચાવવા છે. હમણાં મને આ વિષય આ વખતે બેન મેં લીધો ને, કેટલી જગ્યાએથી પછીથી ફોન આવે કે બેન આનું ઇંગ્લિશ વર્ઝન આપો ને તો અમે અમારા બાળકોને પણ સમજાવીએ. એટલે આપણે આમાં જ ઇંગ્લિશ કોપી પણ મૂકી છે. એટલે તમે તમારા સંતાનો કદાચ ગુજરાતીમાં ન સમજે તેને માટે આમાં ઇંગ્લિશમાં પણ મૂક્યું છે. તો ખરેખર શાસન પ્રભાવક બનવું છે. શું કરવું છે? ખૂબ પ્રભાવના કરો, આ એક બિઝનેસ એવો છે બેન, બીજા બધા બિઝનેસમાં આપણો બિઝનેસ થાય ને તો રોયલ્ટી મળે, તો દલાલી મળે. મોટે ભાગે એવું છે ને કે કામ થાય તો આપણે દલાલ, પણ આ એક જ બિઝનેસ એવો છે, કામ થાય કે ન થાય, તારા મુખમાંથી નીકળું તું પ્રભાવક બની ગયો. ને ધર્મ દલાલી કરનારો તીર્થંકર નામ ગોત્ર બાંધે. કોઈને અનુમોદના કરી, કૃષ્ણ વાસુદેવે અનુમોદના કરી હતી કે જેને સંયમ લેવો હોય તે લો, હું સંયમ લેનારાને મારા સંતાનની જેમ ઉછેરીશ. જેના માતા પિતા સંયમ લઈ લે તેના બાળકોને હું મારા પ્રદ્યુમ્ન કુમારની જેમ ઉછેરીશ. કોઈના સંતાનો દીક્ષા લેશે તેના માતા પિતાને હું દેવકી વાસુદેવની જેમ ઉછેરીશ. કોઈની માથે કર્જ હશે, દેણા લેણા હશે તો રાજ્ય તરફથી ચૂકવીશ. સવી જીવી કરું શાસન રસી, આવો ભાવ ભાવ્યો. અને વાસુદેવે તીર્થંકર નામ ગોત્ર દીક્ષા કેટલા એ લીધી એના ઉપર કાઉન્ટિંગ નથી, પણ તારા હૃદયમાં કેટલો ઉત્કૃષ્ટ ભાવ આવ્યો એના ઉપર આપણી રોયલ્ટી છે. તો શાસન પ્રભાવક બનીએ અને સંસાર આખાને આપણે પાપથી બચાવીએ અને આત્માના કલ્યાણના રસ્તે વાળીએ એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક રીતે કંઈ કહેવાયું હોય તો અત્યંત સીટ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્મિત શામી દુકડમ. આવશે આવશે બેન, એક પછી એક બધું આવશે. આમાં છે સુકો મેળો,
બધા